ઓગસ્ટ 15, 1947ના આઝાદી દિનનું ભારત. એક નજર 7 દસકા અગાઉના ભૂલાયેલા અતીતમાં. ઈસવીસન 1757માં પ્લાસી યુદ્ધથી ગણતરી માંડો તો ભારત 190 વર્ષે 1947માં અંગ્રેજ હકુમતની બીડીમાંથી મુક્ત બન્યો. ઓગસ્ટ 15, 1947ના દિવસની પાક્કી યાદ જેના સ્મૃતિપટમાં અંકાયેલી હોય તે પેઢી હવે લગભગ રહી નથી. તવારીખી ગ્રંથોમાં જે હંમેશ માટે અંકાયેલી છે તેનો સારાંશ અહીં રજૂ કરવામાં આવ્યો છે. ઓગસ્ટ 14, 1947ની રાત્રે 12 વાગ્યે તારીખ બદલાવા આડે કેટલીક મિનિટો રહી ત્યારે નવી દિલ્હીમાં કાઉન્સિલ હાઉસના એસેમ્બલી હોલમાં પંડિત જવાહરલાલ નહેરુ તેમના પ્રવચનનું જે સર્વપ્રથમ વાક્ય બોલ્યા તે ઐતિહાસિક શિલાલેખ બની જવાનું હતું. આ શબ્દો હતા, એટ ધ સ્ટ્રોક ઓફ ધ મિડનાઇટ આવર વેન ધ વર્લ્ડ સ્લીપ્સ ઇન્ડિયા વિલ અવેક ટુ ધ લાઈફ ઓફ ફ્રીડમ. કોઈ ત્યારે જાણતું નહોતું કે ફ્રીડમ એટલે કે આઝાદી વાસ્તવમાં વાદળે વહાણું વાયા જેવી હતી, એટલે કે સૂર્ય દ્વારા ખુશાલીના ભરપૂર કિરણો વરસવાના ન હતા. થોડીક હતાશાના વાદળો ઓથે સૂર્ય ઢંકાયેલો રહેવાનો હતો. ભારત આઝાદ રાષ્ટ્ર એટલે કે ઇન્ડિપેન્ડન્ટ નેશનને બદલે સામ્રાજ્યવાદી બ્રિટનના વાલીપણા હેઠળનો મુલ્ક બન્યો એ તો ખરું, પરંતુ આપણા ભાગે આવતી ભૂમિ કેટલી તે ઓગસ્ટ 15, 1947ના દિવસે ખુદ આપણને પણ ખબર નહોતી. દેશનો રાજકીય તથા ભૌગોલિક નકશો કેવો છે તે વડાપ્રધાન નહેરુ પણ જાણતા ન હતા. લોર્ડ માઉન્ટબેટને તે આંચકો 3 દિવસ પછી એટલે કે ઓગસ્ટ 17, 1947ના દિવસે આપ્યો. આમ જનતાને તો એ પણ ખબર નહોતી કે ભારતના વાઇસરોય મટી ગવર્નર જનરલ બનેલા માઉન્ટબેટને પંડિત જવાહરલાલ નહેરુ પાસે વડાપ્રધાન તરીકેના સોગંદ બ્રિટનના રાજા પંચમ જ્યોર્જના નામે લેવડાવ્યા હતા. દેશના ભાગલા પડ્યા તે આંચકા ઉપરાંત જે રીતે પડ્યા તેનો આંચકો પણ જોરદાર હતો. હવે તો જગજાહેર વાત એ છે કે લગભગ 8.8 કરોડ લોકો રાતોરાત ઘરબાર વગરના બન્યા. આશરે 50 લાખ સ્ત્રી પુરુષો તથા બાળકો કોમી હિંસામાં માર્યા ગયા. શીખોએ તેમનું 60% પંજાબ ગુમાવ્યું અને ભારતે તેના ઘણા સંપત્તિ સાધનો પાકિસ્તાનને આપી દેવા પડ્યા. પાકિસ્તાન તેના ભાગની એકે વસ્તુ જતી કરવા તૈયાર ન હતું. વસ્તુ સાવ મામૂલી હોય તો પણ નહીં, જાણીને રમૂજ થાય અને રોષ પણ ચડે એવું નમૂનારૂપ દ્રષ્ટાંત નવી દિલ્હીના કૃષિ મંત્રાલયનું હતું. આ મંત્રાલયમાં કારકુનોના 425 ટેબલો અને 850 સાદી ખુરશીઓ, સાહેબોના 85 મોટા ટેબલો અને 85 મોટી ખુરશીઓ, 20 ટેબલ લેમ્પ, 170 ટાઈપરાઈટર, 120 પંખા, પુસ્તકોના 130 ઘોડા, શાહીના 600 ખડિયા, હેટ અને છત્રી ટીંગાડવાની 50 કેટીઓ, 120 ભીત ઘડિયાળો, 4 તિજોરીઓ, 2 સોફાસેટ, 6 અરીસા, 40 ફૂલદાનીઓ, સ્ટાફની 110 સાયકલો અને 3 મોટરો હતી. પાકિસ્તાન અને ભારત વચ્ચે એ બધી ચીજોમાં ભાગ પાડવામાં આવ્યા. હિસાબ એકી રકમનો હોય ત્યાં 1 ખડીઓ બરાબર 3 પેન્સિલ અથવા અમુક ખડિયા બરાબર 1 માટલું એવું સાટું કરવામાં આવ્યું. આ બધી ટ્રેજિક કોમિક બાબતોને પડતી મૂકી દિલચસ્પી જગાડે તેવો વિષય હાથ પર લઈએ. તારીખ 15 ઓગસ્ટ 1947ને આજે 70 વર્ષ કરતા વધુ સમય વીતી ચૂક્યો છે. માટે વર્તમાન દેશવાસીઓ તો કલ્પી પણ ન શકે ત્યારના અરસાનું ભારત કેવું હતું. અમુક બાબતો જાણીતી ખરી, જેમ કે બિસ્મિલ્લા ખાને શરણાઈ વગાડી આઝાદી પર્વનું સ્વાગત કર્યું હતું. દિલ્હીના ઇન્ડિયા ગેટ પાસે મધ્યરાત્રિ બાદ લગભગ 5 લાખ જણા શંખનાદો સાથે મહાત્મા ગાંધી કી જયના નારા પોકારતા હતા અને જૂનાગઢ, હૈદરાબાદ તથા જમ્મુ કાશ્મીરને બાદ કરતા શેષ તમામ રાજ્યો રજવાડા ભારતમાં વિલીનીકરણ પામી ચૂક્યા છે. બીજી તરફ વર્તમાન દેશવાસીઓ માટે અજાણી રહેલી બાબતોની સૂચિ માંડો તો એ ક્યાંય લાંબી બને. સાક્ષરતાનો દર શો હતો? આ પ્રશ્નનો જવાબ જાણીએ તો 100માંથી કહીએ તો માત્ર 12%, એટલે કે માત્ર 12 લોકો જે લખી વાંચી શકે તેમ હતા. દેશમાં હાઈસ્કૂલ કેટલી હતી તો તેનો જવાબ ગણીએ તો તેનો જવાબ હતો માત્ર 9 જેટલી. 1945 દરમિયાન વિમાનમાં કુલ કેટલા પેસેન્જર્સ મુસાફરી કરતા હતા તો તેનો જવાબ જાણીએ તો 12 મહિને 24,000 કરતા વધુ નહીં. આ સિવાય 1947માં આપણા લશ્કરી દળો, 1947ની રેલવે ટ્રેનો, 1947ના બજારુ ભાવતાલ, 1947નું ચલણી નાણું વગેરે ઘણા વિષયો છે. દરેકને લગતી વિગતો આજની સ્થિતિના પરિપ્રેક્ષ્યમાં નાટ્યાત્મક હદે વિરોધાભાસી હોવાને લીધે અચરજ જગાડે તેવી છે. તુલનાને બદલે તફાવતના સંદર્ભમાં ચાલો ઓળખી લઈએ 7 દસકા પહેલાના ભારતને. પહેલો દસકો 1947ના લશ્કરી દળો. આઝાદી પહેલા અખંડ ભારતના નૌકાદળ, ખુશ્કીદળ તથા હવાઈદળના નામો અનુક્રમે રોયલ ઇન્ડિયન નેવી, ઇન્ડિયન આર્મી અને રોયલ ઇન્ડિયન એરફોર્સ હતા. પાકિસ્તાનને લશ્કરી દળોનો 1/3 એટલે કે ભારતને 2/3 હિસ્સો મળે એમ નક્કી કરવામાં આવ્યું. મુસ્લિમ સૈનિકોની બનેલી ટુકડી પાકિસ્તાનમાં સૈન્યમાં જોડાય અને હિન્દુ સૈનિકો વાળી દરેક ટુકડી ભારત સૈન્યમાં જ રહે એ તો દીખીતી વાત હતી. ખ્રિસ્તી, પારસી અને યહૂદી સૈનિકોને પસંદગીની છૂટ મળી, પણ મોટાભાગના સૈનિકોએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું. સવાલ પેદા થયો ગુરખા સૈનિકોનો, જેઓ ત્રીજા સ્વતંત્ર દેશ નેપાળના હતા. ઇન્ડિયન આર્મીમાં કુલ 10 ગુરખા રેજીમેન્ટ હતી. આ ગુરખાઓ માટે હવે ક્યાં જવું તે સવાલ હતો. પાકિસ્તાન જવા માટે તેઓ તૈયાર ન હતા, જ્યારે ભારતનું ખુશકી દળ આટલા બધા નેપાળી સૈનિકોને રાખવા માંગતું ન હતું. અંતે 4 ગુરખા રેજીમેન્ટનો બ્રિટનના લશ્કરમાં સમાવેશ કરી દેવાયો, જ્યારે બાકીની 6 ગુરખા રેજીમેન્ટ્સને ભારતીય ખુશકી દળે સ્વીકારી. પાકિસ્તાન માટે અંગ્રેજોને પક્ષપાત હતો, એટલે શસ્ત્રોની વહેંચણીનું કાર્ય સંભાળતા બ્રિટિશ ફિલ્ડ માર્શલ ક્લોડ ઓચિન લેકીએ વધુ સારા શસ્ત્રો તેમને ફાળ્યા. ભારતને પ્રથમ વિશ્વયુદ્ધના સમયની 303 રાઇફલો, ચુનવાણી મશીન ગન, 25 રતલી ગોળા ફેંકી શક્તિ એટલે કે 25 પાઉન્ડર નાની તોપો અને પહેલા અને બીજા વિશ્વયુદ્ધના અરસાની શેરમાન, ચર્ચિલ અને સ્ટુઅર્ટ પ્રકારની રણગાડીઓ મળી. અમુક રણગાડીઓ પર તો કાટના પોપડા બાજ્યા હતા. આમ છતાં ભારતીય કુશકી દળની એન્જિનિયરિંગ ટીમે એ ટેન્કોને ઠીકઠાક કરી અને 2 મહિના પછી તેને કામે પણ લગાડી. ભારત સાથે જૂનાગઢ રાજ્યને ન જોડવા માંગતા ત્યાંના નવાબની શાન ઠેકાણે લાવવા 19 સ્ટુઅર્ટ રણગાડીઓ ઓક્ટોબર 1947માં જૂનાગઢ પહોંચી કે તરત નવાબ પોતાના રત્નો ઝવેરાત સાથે વિમાન દ્વારા પાકિસ્તાન ભાગી ગયો. હૈદરાબાદનો નિઝામ પણ તેના 2200 સૈનિકો અને 2,00,000 હથિયારબંધી મુસ્લિમોના જોરે લડવા માંગતો હતો. હૈદરાબાદ રાજ્ય ભારતમાં વિલીન થાય એ તેને કબૂલ ન હતું. ગૃહમંત્રી સરદાર પટેલે આખરે મેજર જનરલ જેએન ચૌધરીને શેરમાન અને સ્ટુઅર્ટ રણગાડીઓ, તોપો તેમજ અને ડોગરા, શેખ રાજપૂત તથા ગુરખા સૈનિકોને લશ્કર સાથે હૈદરાબાદ મોકલ્યા. નિઝામના 632 બળવાખોરો ટેન્કોની અને તોપોની ગોલંદાજીમાં માર્યા ગયા, એટલે છેવટે તેણે પોતાનો હઠાગ્રહ છોડી દેવો પડ્યો. પાકિસ્તાને તથા ભારતે તેમના ફાળે આવેલા શસ્ત્રોના પૈસા ચૂકવવાના ન હતા, છતાં બ્રિટિશ સરકારે જે તે શસ્ત્રની કિંમતના નંગડીથ આંકડાઓ જાહેર કર્યા, જેમાં ચર્ચિલ પ્રકારની રણગાડી માટે 1,86,300, સ્ટુઅર્ટ રણગાડી માટે 60,000, 25 રતલી ગોળા ફેંકતી તોપ માટે 43,000, બખ્તરિયા ગાડી માટે 12,000, એન્ટી એરક્રાફ્ટ ગન માટે 75,000, લશ્કરી ખટારા માટે 4,120, સ્પીટ ફાયર લડાયક વિમાન માટે 1,40,000, ડાકોટા માલવાહક વિમાન માટે 1,20,000, ફાઇટર પ્લેનની મશીનગન માટે 1,350, બોમ્બર વિમાનોના બોમ્બ માટે 220, કિસ્તના અને જમુના વર્ગની મનવાર માટે 55,00,000 અને ટોર્પિડો બોટ માટે 6,00,000 રૂપિયા નક્કી કર્યા. આ દરેક આંકડો બીજા વિશ્વયુદ્ધના સમયે થયેલા ઉત્પાદન ખર્ચનો હતો. યુદ્ધની સમાપ્તિ પછી તો ઘણા ખરા શસ્ત્રોનો ખપ ન રહ્યો, એટલે બ્રિટિશ સરકાર તેમને સરેરાશ 1/3 ભાવે વેચી નાખતી હતી. આથી સ્વતંત્ર ભારતને તેણે આપેલા શસ્ત્રોનું મૂલ્ય પણ એ જ દરે ગણવું જોઈએ. અને છતાં પડતર કિંમત અનુસાર જોવા બેસો તો ક્યાં એ જમાનાની સેકન્ડ હેન્ડ તોપોનો 43,000 ભાવ અને ક્યાં આપણી બોફોર્સ તોપે કારગિલ યુદ્ધ વખતે છોડેલા 1-1 તોપ ગોળાનો ભાવ કે જે 43,000 હતો. ગઈકાલની 1 તોપ બરાબર આજના 1 તોપ ગોળા બરાબર હતી. આઝાદી વખતે હવાઈદળનું વિભાજન થયા પછી આપણી પાસે માત્ર 1 પંજાબનું અંબાલા હવાઈ મથક રહ્યું. બાકીના 1/2 ડઝન મથકો પાકિસ્તાનના ભૌગોલિક પ્રદેશમાં હતા. ભારત પાસે હરિકેન અને સ્પીડ ફાયર પ્રકારના લડાયક વિમાનો, માંડ 1,500 અને માલવાહક ડાકોટા વિમાનો 12 જેટલા હતા, છતાં હવાબાજોની સંખ્યા 896 હતી. ભારતીય નૌકાદળ પાસે સતલજ, કાવેરી, જમુના અને કિસ્તના સહિત છ સારી લડાયક મનવારો હતી, બાકી તો સુરંગ ખસેડનાર જહાજો હતા. પાકિસ્તાનને નર્મદા, શમશીર અને હિમાલય નામની મનવારો તેમજ બીજી કેટલીક નૌકાઓ આપી દીધા પછી ભારતીય નૌકાદળ બાથટબ નેવી તરીકે ઓળખાવા લાગ્યું. માટે સરકારે તરત બ્રિટિશ ક્રુઝર એક્રિલીઝ ખરીદ કરી ભારતે એ ક્રુઝરનું સ્વદેશી નામ દિલ્હી રાખ્યું. બીજો દસકો 1947ની રેલવે લાઇનો. ભારતની જે પહેલી વહેલી ટ્રેન એપ્રિલ 16, 1853 ના રોજ દોડી તે 20 ડબ્બાવાળી હતી અને તેમાં 400 આમંત્રિત પેસેન્જર્સ બેઠા હતા. મુંબઈના બોરીબંદર ટુ થાણેનું ફક્ત 33 કિલોમીટર જેટલું અંતર કાપવાનું હતું. ટ્રેનને એક નહીં પરંતુ 3 સ્ટીમ એન્જિન જોતરેલા હોવા છતાં 75 મિનિટે તે થાણે પહોંચી. આ બનાવના લગભગ 94 વર્ષ પછી અંગ્રેજો ભારતનું વિભાજન કરી ઘરભેગા થયા ત્યારે રેલવેનું નેટવર્ક એકદમ વિચિત્ર હતું. રેલવે લાઇન બધું મળી અને 65,185 કિલોમીટર લાંબી હતી. પણ એવું થયું કે 23,400 કિલોમીટર જેટલો રેલમાર્ગ પાકિસ્તાનના ફાળે જતા આપણી પાસે 41,785 કિલોમીટરનું નેટવર્ક બાકી રહ્યું. વિચિત્ર બાબત એ હતી કે ખાનગી કંપનીઓ તથા દેશી રજવાડાઓ સહિત કુલ 32 એકમો વચ્ચે રેલવે તંત્ર વહેંચાયેલું હતું. દાખલા તરીકે ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા રેલવે 5,650 કિલોમીટર તો બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે 5,450 કિલોમીટર લાંબી હતી. ઇસ્ટ ઇન્ડિયન બેંગાલ, નાગપુર, મદ્રાસ એન્ડ સધન મરાઠા, નોર્થ વેસ્ટર્ન, આસામ, બેંગાલ વગેરે રેલવે કંપનીઓ પાસે તેમના રેલવે ટ્રેક, એન્જિનો, પેસેન્જર ડબ્બા અને બારખાના હતા. હૈદરાબાદના નિઝામ પાસે વળી 2,175 કિલોમીટર લાંબી રેલવે લાઇન આખા રાજ્યમાં પથરાયેલી હતી. તો જોધપુરના રાજા 1,800 કિલોમીટર જેટલા ટ્રેક સ્થાપી ચૂક્યા હતા. રાજસ્થાનની જ બિકાનેર સ્ટેટ રેલવે 1,410 કિલોમીટર લાંબી હતી. બધા દેશી રાજા મહારાજાઓ પોતિકી રેલવેને સ્ટેટ સિમ્બોલ ગણતા હતા. મહારાષ્ટ્રમાં આવેલા સાંગલીના ટચુગડા રજવાડામાં પણ રેલવે હતી. લંબાઈ ફક્ત 7 કિલોમીટર પરંતુ રાજ્યમાં ટ્રેન વ્યવહાર છે એમ કહેવાય એ નાની સુની વાત ન હતી. બધા રજવાડાનો ટોટલ માંડો તો કુલ મળીને પાટા 10,672 કિલોમીટર જેટલા હતા. અમુક બ્રોડ ગેજના, અમુક મીટર ગેજના તો અમુક નેરો ગેજના પણ ખરા. આ વિસંવાદિતા જોતા ભારત સરકારે બાપુની ગાડીનો કારોબાર તાત્કાલિક પોતાના હસ્તક લેવાનું માંડી વાળ્યું. ભારતીય રેલવેનું વિશિષ્ટ પાસું એ કે GIP રેલવે કંપની શનિ રવિ માટે પુના રેસિસ સ્પેશિયલ નામની ટ્રેન દોડાવતી હતી અને જાહેર ખબર પણ કરતી હતી. પુનામાં શનિ રવિએ ઘોડદોડની સ્પર્ધા એટલે કે હોર્સ રેસિંગ યોજાઈ એટલે જેકપોટની લાલચે જુગારી દાવ લગાડવા અનેક મુંબઈકરા પુના જતા હતા. ઉતારુઓ માટે સરકારી રેલવેમાં ભાડાના દર માની ન શકાય એટલા મામૂલી હતા. ઓગસ્ટ 1947માં ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ એમ 3ને બદલે ઇન્ટરમીડિયેટ સહિત 4 વર્ગના પેસેન્જર્સના ડબ્બા હતા. ચલણ ત્યારે રૂપિયા આના અને પાઈનું હતું. અંતર વળી કિલોમીટરમાં નહીં માઇલમાં ગણાતું હતું. રેલવે ટિકિટના દરો પણ એ મુજબ નક્કી થયેલા હતા. આથી તેમને અહીં જેમના તેમ ટાંકી દેવાનો અર્થ નહીં. હાલના રેલવે ભાડા સાથે તેમની સરખામણી કરવાનું જ અશક્ય બને. માઇલનું આપણે કિલોમીટરમાં અને તે સમયના 1 રૂપિયો = 64 પૈસા એવા હિસાબનું આજનો 1 રૂપિયો = 100 પૈસા એ તુલ્યાંકમાં રૂપાંતર કરવું રહ્યું. આ ગણતરીએ જોવા બેસો તો 1947માં પરાની લોકલ ટ્રેનો સિવાયની પેસેન્જર્સ મેલ ટ્રેનોનો ફર્સ્ટ ક્લાસનો દર કિલોમીટરે 5.33 પૈસા હતો. સેકન્ડ ક્લાસનો દર એ જ રીતે કિલોમીટર દીઠ 3.10 પૈસા હતો. ઇન્ટરમીડિયેટ ક્લાસનો 1.67 પૈસા જ્યારે થર્ડ ક્લાસનો 1.12 પૈસા હતો. 4 જણાના ફેમિલી માટે સ્લીપર ફર્સ્ટ ક્લાસના અલાયદા કુપેનો દેખાવ, ડ્રેસિંગ ટેબલ અને બાથરૂમ સહિત મિની ઓરડા જેવો, તો બીજી તરફ થર્ડ ક્લાસમાં પંખાની એ સગવડ નહીં. મુંબઈના પરાની ટ્રેનોમાં પણ ત્યારે પંખા ન હતા. અલબત્ત ટ્રાફિક એટલો બધો કે પેસેન્જર્સના ધસારાને પહોંચી વળવા બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા ચર્ચ ગેટ અને બોરીવલી વચ્ચે રોજની 204 સબ બર્ન ટ્રેનો દોડાવતી હતી. મુંબઈની વસ્તી લગભગ 16 લાખની હતી પરંતુ શહેરનો સીમાડો ફક્ત અંધેરી લગીનો જ ગણાતો હતો. અંધેરી પછીનું જોગેશ્વરી આઉટ ઓફ ધ બોમ્બે ગણાતું હતું. તો આઝાદી વખતના ચર્ચ ગેટનો સ્ટેશનનો દેખાવ પણ સાવ અનોખો હતો. મુંબઈની સબર્ન ટ્રેનોનો મુખ્ય ટર્મિનલ બબકાદારને બદલે એકાદી વખાર જેવું કેમ? કારણ કે મૂળ ટર્મિનસ કોલાબા હતું. ટ્રેનો કોલાબા સુધી જતી હતી પણ ત્યાં સુધી સમુદ્ર પૂરીને જમીન હસ્તગત કરવાનો પ્લાન હાથ ધરાયો ત્યારે પાટા કાઢી નાખવામાં આવ્યા. કોલાબાને બદલે ચર્ચગેટ ટર્મિનલ બન્યું પણ તેનું નવું મકાન તો આઝાદી પછી 10 વર્ષે ઓગસ્ટ 1957 તૈયાર થયું. પાકિસ્તાન અને ભારત વચ્ચે રેલવે વ્યવહાર ભાગલા પછી ચાલતો હતો. પાકિસ્તાને 1947 જ કાશ્મીર પર હુમલો કર્યો. બંને દેશો વચ્ચે દુશ્મનાવટ વધી એટલે ભારતે જાન્યુઆરી 1950 રોજ પાકિસ્તાન સાથેનો રેલવે ટ્રાફિક બંધ કરી દીધો. એ જ વર્ષે એપ્રિલ 1, 1950 દિવસે બિકાનેર, હૈદરાબાદ, મૈસૂર, જોધપુર વગેરે રજવાડાની સ્ટેટ રેલવેનો કબજો સંભાળી ભારત સરકારે કેટલાય ના નકામા પાટા કઢાવી નાખ્યા. ત્રીજો દસકો 1947 મોટર વાહનો. આપણે ત્યાં પહેલી મોટર પતિયાલાના મહારાજાએ 1902 આયાત કરી હતી. ઘણા વખત બાદ કરાંગણે પહેલી મોટર સ્વતંત્રતાના આગલા વર્ષે બની. કલકત્તાની હિન્દુસ્તાન મોટર્સ કંપનીએ હિન્દુસ્તાન 10 નામનું મોડલ બજારમાં મૂક્યું. બ્રિટનની 10 હોર્સ પાવરની મોરિસ કારની તે ભારતીય આવૃત્તિ હતી. 12 મહિના પછી 1947 કૈલાશ ચંદ્ર અને જગદીશ ચંદ્ર નામના 2 ભારતીયોએ પોતાની નવી સ્થાપેલી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના બેનર હેઠળ 75 જીપ ગાડીઓ તૈયાર કરી. પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની બસ સામાન્ય રીતે ઇમ્પોર્ટેડ અને તેનો ભાવ ફક્ત 12,000. મુંબઈની બેસ્ટ કંપની પાસે 1947 ઓપન ડબલ ડેકર અને સિંગલ ડેકર મળી અને 242 બસો હતી, જેમાં દરરોજ 2,38,000 લોકો પ્રવાસ ખેડતા હોવા છતાં કંપનીનો રોજિંદો વકરો માંડ 22,000 જેટલો હતો. આનું કારણ એ છે કે મહત્તમ ભાડું 4 આના એટલે કે 9 રૂપિયા મુજબ 25 પૈસા હતું. સરેરાશ પેસેન્જર્સે 1.5 આનો ચૂકવવાનો થતો હતો. ટિકિટના દર મામૂલી હોવાનું કારણ તો સમજી શકાય એવું હતું. 1947 પેટ્રોલનો ભાવ આજના મિનરલ વોટરની બોટલ કરતાં પણ ક્યાંય ઓછો હતો. લીટરના માપે અને હાલના દશાંશ ચલણ મુજબ ગણો તો બધા કરવેરા સહિત 1 લીટર પેટ્રોલ 41 પૈસાના ભાવે વેચાતું હતું. ભારતના 2,10,000 મોટર વાહનો ત્યારે આયાતી પેટ્રોલ પર જ વપરાતા હતા. મુંબઈ, કોલકાતા અને મદ્રાસમાં બીજું લોકપ્રિય પબ્લિક વાહન હોય તો ટ્રામ, જેને એક સમયે ઘોડા જોતરવામાં આવતા હતા. મુંબઈની કોલાબા ટુ કિંગ્સ સર્કલ દોડતી ટ્રામમાં યાત્રીઓ કિંગ્સ સર્કલની દિશા તરફ ગોઠવાયેલી સીટો પર બેઠા હોય, પરંતુ એ જ ટ્રામ કિંગ્સ સર્કલ ટુ કોલાબાનો વળતો પ્રવાસ આરંભે તે પહેલા કંડક્ટર દરેક સીટના બેકરેસ્ટ કહેવાતા પાટિયાને પણ વાળીને કોલાબાની દિશામાં ફેરવી દે. બેસ્ટ કંપનીવાળા એટલું સમજે કે મુસાફરોની પીઠ જો પ્રવાસની દિશા તરફ રહે તો ઠંડક આપતા વાયરાનો લાભ મળે નહીં. શોખીન પેસેન્જર્સ માટે બેસ્ટ કંપનીએ તૈયાર કરાવેલી અમુક ડબલ ડેકર ટ્રામોના અપર ડેકને છાપરું પણ ન હતું. કલકત્તામાં પણ ઓપન એર ટ્રામો દોડતી હતી. ટ્રામ જાણે શોખીન અને શાંતિપ્રિય લોકો માટે જ બનેલું વાહન હોય એમ તેનો ડ્રાઈવર પગ વડે જ યાંત્રિક હોર્ન દાબે. તેનો અવાજ ખણ 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 જેવી મ્યુઝિકલ લયમાં થતો હતો. ડ્રાઈવર હંમેશા વરરાજા સ્ટાઇલનો કડક ઇસ્ત્રીદાર સાફો પહેરે. ઊનના મોજાની અંદર તેણે પાટલૂનના પાયજા ખોસ્યા હતા અને કાજીવાળા બુશર્ટ પર ક્યાંય સળ નહીં. રીતભાતની દ્રષ્ટિએ પણ 5.5 દાયકા પહેલાનો એ જમાનો આજ કરતા લાખ દરજ્જે સારો હતો. સ્કૂલના વિદ્યાર્થીઓ થાક્યા પાક્યા છૂટે અને ટ્રામમાં બેસી ઘરભેગા થવા અતિરા હોય ત્યારે ડ્રાઈવર વારાફરતી દરેકને તેના ઘર નજીક ઉતારવા માટે 2 સ્ટોપ વચ્ચે પણ ટ્રામને ઉભી રાખે. 1947 સ્વતંત્રતાના પગલે એક નવા જૂની બની જનરલ મોટર્સ કંપની આપણે ત્યાં વર્ષોથી શેવરોલેટ ખટારા બનાવતી હતી. ભારત સરકારે તેને બીજે જ વર્ષે છૂટી આપી દીધી. 1928 તેના આગમનનું વર્ષ અને 1948 વિદાયનું. માટે ભારતમાં તેણે 2 દાયકા સુધી વેપાર ચલાવ્યો. આ કંપનીને હાકી કાઢવા પાછળનું કારણ એ કે હિન્દુસ્તાન મોટર્સ નામની આપણી સ્વદેશી કંપની જોડે તે સ્પર્ધા કરતી હતી. દુનિયા ગોલ હે ઉક્તિ મુજબ થયું એવું કે બીજા 50 વર્ષ પછી હિન્દુસ્તાન મોટર્સે ઓપેલ કાર બનાવવા માટે જનરલ મોટરના સહયોગમાં વડોદરા નજીક કારખાનું નાખ્યું. ચોથો દશક 1947 વિમાન વ્યવહાર. ઇન્ડિયન નેશનલ એરવેઝ, કલિંગ એરલાઇન્સ, મિસ્ત્રી એરવેઝ, એર સર્વિસીસ ઓફ ઇન્ડિયા, ડેકન એરવેઝ, અંબિકા એરલાઇન્સ, હિમાલયન એવિએશન, ભારત એરવેઝ, દાલમિયા જૈન એરવેઝ, જ્યુપિટર એરવેઝ, એરવેઝ ઇન્ડિયા વગેરે નામો સાંભળ્યા છે અગાઉ ક્યારેય? ખુશીની સાથે જણાવવાનું કે બળદગાડાના ભારત દેશમાં આઝાદી વખતે આટલી બધી વિમાની સેવાઓ હતી. હવાઈ મુસાફરીનું ક્ષેત્ર ખીલ્યું તેનું કારણ એ કે 1945 બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ અમેરિકાએ તેના DC-3 એટલે કે ડાકોટા પ્રકારના હજારો વિમાનો સસ્તી કિંમતે વેચી નાખ્યા હતા. કેટલાક પૈસાદાર ભારતીયોને તે વિમાનો ખરીદી એરલાઇન્સનો ધંધો ચલાવવાનો મોહ જાગ્યો. ઓગસ્ટ 1947 સુધીમાં 100 કરતા વધુ ડાકોટા વિમાનો આપણે ત્યાં ઉડતા થયા. મૈસૂર, હૈદરાબાદ, જોધપુર અને બીજા રજવાડાના ડાકોટા તો જુદા. સ્પર્ધા જોરદાર બની માટે કેટલી એરવેઝે દિવાળું ફૂક્યો. બાકીની 8 નાની મોટી એરવેઝનું ભારત સરકારે રાષ્ટ્રીયકરણ કરી એક સંયુક્ત એરલાઇન્સ રચી, જેનું નામ ઇન્ડિયન એરલાઇન્સ રાખવામાં આવ્યું. તાતા એરલાઇન્સનું નામ તો ક્યાર નુએ એર ઇન્ડિયા કરી દેવાયું હતું અને પાયલટ જમશેદજી તાતા હજુ તેના માલિક હતા. બીજી રસપ્રદ વાત એ છે કે ઇમ્પિરિયલ એરવેઝ નામની બ્રિટિશ ભારતીય કંપની લંડન અને દિલ્હી વચ્ચે પેસેન્જર વિમાનોની સેવા ચલાવતી હતી. ઇમ્પિરિયલ એરવેઝના હનીબલ પ્રકારના વિમાનમાં પેસેન્જર્સની બેઠક વ્યવસ્થા, ડાબે જમણે ફિટ કરેલા લેમ્પ્સ, મુસાફરોનો સામાન મૂકવા જેવી અભિરાય જેવા રેક તથા રેકની નીચે લટકતા રબરના લાઇફ જેકેટ્સ પણ હતા. ઇમ્પિરિયલ એરવેઝના વિમાનો લંડન દિલ્હીની વચ્ચે સફર 3 દિવસે ખેડી રહેતા, જ્યારે સ્ટીમરનો પ્રવાસ કુલ 21 દિવસ લંબાતો હતો. ઓગસ્ટ 15, 1947 સ્વાતંત્ર્ય દિને આપણે ત્યાં એરપોર્ટ 15 હતા. રનવેનો દેખાવ આજના નેશનલ હાઇવે કરતા બહુ જુદો ન હતો. 5મો દશક, 1947નું ચલણી નાણું આજની જેમ ઓગસ્ટ 1947ના અરસામાં પણ રૂપિયો જ આર્થિક લેવડ દેવડનું માધ્યમ, છતાં રૂપિયાના સિક્કાનું અને નોટોનું મૂલ્ય દ્રષ્ટિએ સ્વરૂપ આજ કરતા જુદું હતું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે ભારતના ઓછા મૂલ્યવાળી નોટો ઉપરાંત ₹500ની, ₹1000ની અને ₹10000ની નોટો પણ હતી. સ્વતંત્રતાના આગલે વર્ષે બ્રિટિશ સરકારે તેમને નાબૂદ કરવાનો નિર્ણય લીધો, કેમ કે યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજોના કાળાબજાર દ્વારા અઢળક પૈસો કમાયેલા વેપારીઓ પોતાનો છુપો દલ્લો ઊંચા મૂલ્યવાળી નોટો તરીકે જ રાખતા હતા. રિઝર્વ બેંક તે નોટોના બદલામાં ₹100 નોટો આપવા તૈયાર હતી, પરંતુ એવો બદલો કરાવવા જાય તેણે બેંકના ચોપડે પોતાનું નામ સરનામું લખાવવું જરૂરી હતું. ફેરબદલી માટે છેલ્લી તારીખ માર્ચ 31, 1947 એટલે કે ભારતને સ્વતંત્રતા અપાય તેના 4.5 મહિના પહેલાની હતી. લોકોએ ત્યાં સુધીમાં ₹500ની જે નોટો બેંક સમક્ષ હાજર કરી તેનું મૂલ્ય 21,70,000 હતું. ₹1000ની નોટોનું મૂલ્ય કુલ 112,44,87,000 જેટલું હતું, જ્યારે ₹10,000ની નોટોનું મૂલ્ય તેમની કિંમત મુજબ 220,06,40,000 થતું હતું. બધાનો ટોટલ મારો તો આશરે 135 કરોડ રૂપિયા થતો હતો. આ રકમ મામૂલી જણાતી હોય તો બીજી એક વાત જાણી લો. અવિભાજિત ભારતની કેન્દ્ર સરકારને 1946ના આખા વર્ષ દરમિયાન વિવિધ જાતના કરવેરા તરીકે ₹360 કરોડની આવક મળી હતી અને તેનું સંરક્ષણ બજેટ ફક્ત 33 કરોડનું હતું. વિભાજન પછી બીજે જ દિવસે પાકિસ્તાન સામે પ્રશ્ન ખડો થયો કે તેણે પોતાને ત્યાં નાણાકીય વ્યવહાર ક્યાં ચલણમાં કરવો. નોટો છાપવા માટેના 6 પ્રિન્ટિંગ મશીનો હતા અને 6 ભારતમાં હતા. મિલકતોની વહેંચણી દરમિયાન પાકિસ્તાને તેમના એક મશીન પર દાવો કર્યો ત્યારે સરદાર પટેલે સાફ કહી દીધેલું કે ભારતનું કામકાજ કોરંબે પડે એ રીતે વહેંચણી કરવાનું પોસાય નહીં. પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી સરદારનો મક્કમ સ્વભાવ બરાબર જાણતા હતા. ભારતની જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી નોટો પર હકુમતે પાકિસ્તાન એવા શબ્દો છાપી આપવા માટે તેમણે ભારતને અરજ કરી. ભારત સરકારે વિનંતી કબૂલ રાખી. ભારત પોતાને ઇન્ડિયા તરીકે ઓળખાવે તે વાતની પાકિસ્તાનને ભારે ચીડ હતી, છતાં તેણે ઇન્ડિયા બ્રાન્ડની જ ભારતીય નોટો વડે કામ ચલાવ્યા વગર આરો ન રહ્યો. સિક્કાની બાબતમાં તેને આપદા ન પડી, કારણ કે ઓગસ્ટ 15, 1947ના રોજ અખંડ ભારતમાં લોકો પાસે 1-1 રૂપિયાના 7,55,30,000 સિક્કા હતા. પાકિસ્તાનની જેમ ભારતે પણ એ સિક્કા અમુક વખત સુધી ચલણમાં રહેવા દીધા. ભારતે ઓગસ્ટ 15, 1950ના દિવસે સ્વાતંત્ર્ય દિનની 3 જયંતિ નિમિત્તે આપણી રાજમુદ્રાના સિમ્બોલવાળો રૂપિયાનો પ્રથમ સિક્કો બહાર પાડ્યો. મેટ્રિક ચલણ અપનાવ્યા બાદ રૂપિયાનો પ્રથમ સિક્કો તો છેક 1962માં મુદ્રિત કર્યો. આઝાદી મળી તે અરસામાં બ્રિટિશ પાઉન્ડ સામે રૂપિયાનો વિનિમય દર કેટલો હોવાનું ધારો છો? આજે તો 1 પાઉન્ડ બરાબર 85-90 રૂપિયાનો દર બેસે, પરંતુ 1947માં 1 પાઉન્ડ બરાબર 13 રૂપિયા અને 33 પૈસા એવું સમીકરણ હતું. એ જ રીતે હુંડિયામણના બજારમાં ત્યારે $1 બરાબર 3 રૂપિયા અને 30 પૈસાનો રેશિયો હતો. માટે કહેવું પડે કે રૂપિયો ખરેખર મજબૂત હતો. 6મો દશક, 1947માં ચીજવસ્તુઓના ભાવો. જૂની પેઢીના લોકો અસલના વખતની સોંઘવારીને વખતો વખત યાદ કરતા હોય તે વગર કારણે નહીં. 1947માં સારી ક્વોલિટીના ચોખાનો ભાવ મણ દીઠ ₹25 હતો. એ વખતે મણ એટલે કે 37.3 કિલોગ્રામ મતલબ કે કરિયાણાની દુકાને 1 કિલોગ્રામ ચોખા ₹67 ભાવે વેચાતા હતા. સારી જાતના ઘઉંનો ભાવ કિલો દીઠ 26 પૈસા હતો. અગાઉ નોંધ્યું તેમ પેટ્રોલ તો આજ કરતા 75 ગણી ઓછી કિંમતે મળતું હતું. ઇમ્પોર્ટ થતું હોવા છતાં ભાવ નીચો, કેમ કે પાઉન્ડમાં અને ડોલરમાં ચૂકવેલા તેના બિલના રૂપિયામાં ફેરવો ત્યારે આંકડો બહુ મોટો ના બને. સોંગવારીના બીજા ઉદાહરણો પણ જોઈએ, જેમ કે ખાંડનો ભાવ કિલો દીઠ 57 પૈસા હતો, કેરોસીનનો 1 લીટરનો ભાવ 23 પૈસા હતો, તો 50 કિલો સિમેન્ટની ગુણના ફક્ત 3 રૂપિયા અને ચાના 1 કિલોગ્રામે 2 રૂપિયા 80 પૈસા. 1 તોલો સોનું ₹103 મળતું હતું, છતાં એ કિંમતે પણ લોકો તેને મોંઘું દાટ ગણતા હતા. એટલા માટે કે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એ પહેલા 1939માં તેનો ભાવ તોલા દીઠ ₹32 હતો. જૂની પેઢીના લોકો પોતાના જમાનાની સોંગવારીનું વર્ણન કરતા ન થાકે એવા સહેજ પણ આશ્ચર્ય નથી. પરંતુ બે મુદ્દા ખાસ નોંધવાના રહે કે પહેલો એ કે 1947માં ભારતના લોકોની સરેરાશ માથા દીઠ વાર્ષિક આવક ફક્ત ₹265 હતી, માટે છતી સોંગવારીએ પણ તેઓ જલસા મારી શકતા ન હતા, લિમિટમાં રહેવું પડતું હતું. બીજો મુદ્દો એ કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ટ્રાન્ઝિસ્ટર રેડિયો, કેસેટ, ટેપ રેકોર્ડર, વોશિંગ મશીન, કમ્પ્યુટર, ઘર વપરાશનું ફ્રીજ, વિડીયો એમ કુલ 160 આવિષ્કારો બીજા વિશ્વયુદ્ધ પછી 2000ના વર્ષ સુધીમાં થયા, એટલે ત્યાર પહેલાનું જીવન ધોરણ ખૂબ નીચું હતું. આ સાધનો અને સગવડો વગરની સોંગવારીનો અર્થ શો? 7મો દશક 1947માં તાર ટપાલ. આઝાદીના સમયમાં ભારતનો પૂરો ચિતાર મળે એ માટે ત્યારના ટપાલ અને ટેલિગ્રાફિક તંત્ર વિશે અને તેમના દરો વિશે પણ આંકડા સહિત જાણવાનું રહ્યું. તાજુબી પેદા કરે તેવો પ્રથમ આંકડો તો એ છે કે નવા સ્વતંત્ર થયેલા ભારતમાં 22,116 પોસ્ટ ઓફિસ હતી, જેમણે 1947-1948ના વર્ષ દરમિયાન 124 કરોડ પરબીડિયા, રજીસ્ટર પત્રો અને પાર્સલો તથા સાદા પોસ્ટ કાર્ડ જે તે સરનામે પહોંચાડ્યા હતા. વાસ્તવમાં આટલી પોસ્ટ ઓફિસીસ પૂરતી ન હતી. હિમાલયના અનેક ગામોને રોજિંદી ટપાલ સેવાનો લાભ મળતો ન હતો. ટપાલ ખાતું 5-7 ગામો વચ્ચે એકાદ મોકાના સ્થળે ટીનનો માર્કિંગ કરેલો ડબ્બો લટકતો રાખે, ગામવાસીઓ તેમાં કાગળ પોસ્ટ કરે અને ડબ્બામાંની ટપાલનું ક્લિયરિંગ મહિને 1 વખત થતું હતું. ટપાલના દરો પણ આજે તો આપણને કલ્પનાતીત લાગે. 1 તોલો એટલે કે 11.66 ગ્રામ, કે તેના કરતા ઓછું વજન ધરાવતા પરબીડિયા માટે ફક્ત ₹1 આનો અને 6 પાઈની સ્ટેમ્પ જરૂરી હતી. અત્યારના મેટ્રિક ચલણ અનુસાર જોતા ફક્ત 9.37 પૈસા ટપાલનો ખર્ચ થતો હતો. હવે અગાઉના સમીકરણોને યાદ કરીએ તો 1 રૂપિયો બરાબર 16 આના, 1 આનો બરાબર 4 પૈસા, 1 પૈસા બરાબર 3 પાઈ અને 1 રૂપિયો બરાબર 192 પાઈ થતી હતી. અત્યારના મેટ્રિક ચલણ અનુસાર જોતા ફક્ત 9.37 પૈસાનો ટપાલ ખર્ચ થતો હતો. આ પરબીડિયું આંતરદેશીય ગણાય, છતાં પોર્ટુગીઝ કબજાના ગોવા, ફ્રેન્ચ કબજાના પોન્ડિચેરી, મધ્ય પૂર્વના એડન, નેપાળ તથા સિલોન યાની કે લંકા માટે પણ એવું પરબીડિયું ચાલે. આંતરરાષ્ટ્રીય પત્ર તેના માટે વાપરવો પડતો ન હતો. પોસ્ટકાર્ડ તો ફક્ત 6 પાઈનું હતું અને રિપ્લાય પોસ્ટકાર્ડનો 1 આનો થતો. પાર્સલની વાત કરીએ તો 25 શેર એટલે કે 1,000 તોલા એટલે કે 11.66 કિલોગ્રામ અથવા તેના કરતા ઓછા વજનના પાર્સલને જ પોસ્ટ દ્વારા મોકલી શકાતું હતું. પ્રથમ 40 તોલા સુધી પોસ્ટેજ ચાર્જ 6 આના હતો અને ત્યાર પછી દર વધારાના 40 તોલા સુધીના વજન દીઠ બીજા 6 આનાની ટિકિટ લગાડવાની થતી હતી. આજે 37.5 પૈસામાં આવડું પાર્સલ મોકલવાની કલ્પના પણ કરી શકાય નહીં. ભારતીયો જોકે નેપાળના સરનામે મની ઓર્ડર અને પાર્સલ બુક કરી શકતા ન હતા, જ્યારે પોર્ટુગીઝ કબજાના ગોવા માટે જુદું મની ઓર્ડર ફોર્મ હતું અને 10 રૂપિયા દીઠ ચાર્જ પણ 2 નહીં 3 આના હતો. વિદેશી એરમેલનો પોસ્ટ ખાતાએ છાપેલો ઇન્ટરનેશનલ લેટર 6 આનાનો હતો. 8 શબ્દોના આંતરદેશીય ટેલિગ્રામનો ચાર્જ 13 આના, પણ ત્યાર પછીના દરેક શબ્દ માટે 1 આનો જ ચૂકવવાનો થતો હતો. મધદરિય હંકારાતા જહાજોમાં પોતાના જે સગા કે સ્નેહીજનો હોય તેમને રેડિયો ટેલિગ્રામ મોકલવાની પણ ત્યારે સગવડ હતી. આ માટે ચાર્જ થતો દરેક શબ્દ દીઠ 13 આના. આપણે રાજા પંચમ જ્યોર્જની છાપવાળી ટપાલ ટિકિટો સ્વતંત્રતા થયા પછી કેટલાય મહિનાઓ સુધી વાપરવાનું ચાલુ રાખ્યું. પાકિસ્તાનને આપણે વિવિધ મૂલ્યોવાળી એવી ટિકિટો તેના નામ વડે ઓવરપ્રિન્ટ પણ કરી આપી. સ્વતંત્ર ભારતની પહેલી ટિકિટ ઇન્ડિયન પોસ્ટેજ, જય હિન્દ અને 15 ઓગસ્ટ 1947 એવા લખાણ અને રાષ્ટ્રધ્વજની આકૃતિ સાથેની હતી. પોસ્ટ ખાતાએ 3.5 આનાવાળી તે રંગીન ટિકિટનું વેચાણ 21 નવેમ્બર 1947 રોજે શરૂ કર્યું. પાકિસ્તાને 6 જુલાઈ 1948 તેની પ્રથમ ટિકિટ બહાર પાડી. 8મો દશક 1947 ફિલ્મો. આ તમામ વાતો જનરલ નોલેજ માટેની છે, એટલે ફિલ્મ ક્ષેત્રની ટેકનોલોજી યાની સિનેમેટોગ્રાફી સિવાયની દરેક વાતને અહીં બાજુ પર રાખીએ. ફિલ્મો માટેના ફોટોગ્રાફિક રીલ ત્યારે આયાત કરવા પડતા હતા. ઇમ્પોર્ટ ડ્યુટી ભર્યા પછી એક રીલનો ભાવ બેસે ફક્ત ₹80 અને મૂવી કેમેરાનું મૂલ્ય પણ 20,000 કરતા વધુ નહીં. અવિભાજિત ભારતે 1946-47 લગભગ 13.5 કરોડ ફીટ લાંબી ફિલ્મની પટ્ટીઓ આયાત કરી હતી. 1947 ફિલ્મ પ્રોડ્યુસર્સ 214 હતા, જેમણે આઝાદીના વર્ષ દરમિયાન કુલ 283 ફિલ્મો ઉતારી. આજે માનવામાં આવે છે કે દરેક ફિલ્મ સરેરાશ ₹1.5 લાખના ખર્ચે બની હતી. ઘણા ખરા કલાકારોને ત્યારે માસિક પગાર અપાતો હતો. દાખલા તરીકે સ્વતંત્રતાના થોડા સમય અગાઉ જાન્યુઆરી 18, 1947 દિવસે અવસાન પામેલા અભિનેતા ગાયક KL સહેગલનો પગાર ₹400 હતો. 1947 પહેલા સાઉન્ડ રેકોર્ડિંગની ટેકનોલોજી બહુ જફાવાળી હતી, એટલે દરેક અભિનેતાએ અને અભિનેત્રીએ ફિલ્મ દ્રશ્યવાળું પોતાનું ગીત જાતે ગાવું પડતું હતું. ઉદાહરણ તરીકે 1947 રાજ કપૂરે 2 ફિલ્મોમાં અભિનય કર્યો અને 2ના ગીતો તેણે ગાયા. આઝાદીના વર્ષમાં જ સાઉન્ડ રેકોર્ડિંગનું કાર્ય ટેકનોલોજીકલ રીતે સરળ થયું, એટલે મોહમ્મદ રફી, લતા મંગેશકર અને મુકેશ એમ 3 ગાયકો પહેલી વખત પાર્શ્વ ગાયકો બન્યા. મુકેશનો ભેટો થયા પછી રાજ કપૂરે 1947 ગાવાનું છોડી દીધું. મોહમ્મદ રફીના કારણે એ જ વર્ષે અશોક કુમારે ગીતો લલકારવાનું બંધ કરવું પડ્યું. અને કદાચ એ વાત પણ બહુ ઓછા લોકોને ખબર હોય કે લતા મંગેશકરે શાસ્ત્રીય ઠુમરી તરીકે પોતાનું સર્વપ્રથમ ફિલ્મી ગીત આ લાગુકર છોરી રે શ્યામ 1947 સાલમાં રેકોર્ડ કરાવ્યું હતું. વિદાય લેતી વખતે અંગ્રેજ હકુમતે દેશના 2 ટુકડા કર્યા પછી ભારતના શૂટિંગ માટેના 39 ફિલ્મ સ્ટુડિયો રહ્યા. પાકિસ્તાનના ભાગે ગયેલા 3 સ્ટુડિયોઝ પૈકી એકને કોમી રમખાણો દરમિયાન બાળી નાખવામાં આવ્યો. પાક સરકારે 2ને સીલ કરી દીધા, કારણ કે તેમના હિન્દુ માલિકો બધી મિલકત પડતી મૂકી ભારત આવતા રહ્યા હતા. આ 3 સ્ટુડિયોઝ લાહોરમાં હતા. થિયેટર્સને લગતા ફિગર્સ પણ અંતે જાણી લઈએ તો વિભાજન પછી 15 ઓગસ્ટ 1947 રોજ ભારતમાં સિનેમા થિયેટર્સની સંખ્યા 1384 હતી. પાકિસ્તાનમાં ફક્ત 170 હતી, છતાં ફિલ્મ સ્ટુડિયોઝ એકાદો પણ ન હોય ત્યારે એટલા સિનેમાગૃહો કામના ન હતા. આનું સીધું પરિણામ એ આવ્યું કે ભાગલા પછી મહેબૂબ ખાન જેવા મુસ્લિમ પ્રોડ્યુસર્સ, નૌશાદ અને ગુલામ હૈદર જેવા મુસ્લિમ સંગીતકારો, મોહમ્મદ રફી, તલત મહેમૂદ અને શમશાદ બેગમ જેવા ગાયકો અને દિલીપ કુમાર, જયંત આગા, મુકરી, અજીત, શેખ મુખ્તાર, નરગીસ વગેરે મુસ્લિમ કલાકારો પાકિસ્તાન ન ગયા. ધંધો, રોજગાર અને કારકિર્દી માટે તેમને ભારતમાં જ સંજોગો અનુકૂળ લાગ્યા. ઇતિહાસની અને ભૂગોળની દ્રષ્ટિએ સમગ્ર ભારતીય ઉપખંડને બદલી નાખનાર અંગ્રેજોએ પણ અહીં 190 વર્ષ ગુજાર્યા પછી તાત્કાલિક તો વિદાય ન લીધી. અગાઉ કહ્યું તેમ આઝાદ ભારતની સરકારમાં પણ હજુ ટોચના સ્થાને ઘણા અંગ્રેજો હતા. બ્રિટનની 1500 સૈનિકોની પહેલી ટુકડી 17 ઓગસ્ટ 1947 રોજ સ્વદેશ જવા રવાના થઈ. તો છેલ્લી ટુકડીનો વારો છેક 28 ફેબ્રુઆરી 1948 દિવસે આવ્યો. તાજુબીની વાત તો એ છે કે અંગ્રેજો જાણે અધમ શોષણખોરોને બદલે માનવંતા અતિથિ તરીકે ભારતમાં આવ્યા હોય તેમ તેમને વળાવવામાં આવ્યા. મુંબઈ બંદરગાહે તેમની આખરી ફોજની ટુકડીએ વિદાય આપતી વખતે પંચમ જ્યોર્જને સલામી દેતું ગીત બેન્ડ બાજા સાથે વગાડવામાં આવ્યું. રોબર્ટ ક્લાઇવને પણ 190 વર્ષ અગાઉ અમી ચંદે તથા મીર જાફરે એવા જ માનપાન આપેલા કે નહીં? આ પ્લાસીના યુદ્ધ પછી એ ભારતીયો ક્યાં સુધર્યા હતા? પરિણામે 30-32 કરોડની વસ્તી ધરાવતા દેશ પર મહત્તમ 68,000 દોડિયાઓએ 2 સદી લગી શાસન ચલાવવામાં અને તેનું શોષણ કરવામાં સફળ રહ્યા. એક વખત એવું બન્યું. ઓપરેશન ખુકરી. સિયોરા લિયોનમાં 223 ભારતીય જવાનોને છોડાવવાનું કમાન્ડો મિશન પહેલા ભૂલાયું અને પછી યાદગાર બન્યું. જોખમો સાથે બાથ પીડવાનું સાહસ અને દુશ્મનોને સકંજામાં પીડવાના દાવપેચ લગભગ દરેક કમાન્ડો ઓપરેશનને વધુ એકાદ થ્રિલર કથા બનાવી દેતા હોય છે. અહીં જોકે ભારતીય કમાન્ડો ટુકડીના
એવા સનસનીખેજ મિશનની વાત છે કે જેના માટે થ્રિલર કથા શબ્દ પર્યાપ્ત નથી. યથાર્થ શબ્દ પ્રયોગ સુવર્ણ પ્રકરણ છે. એક વખત એવું બન્યું કે લોહિયાળ આંતરવિગ્રહ વડે ગ્રસ્ત પશ્ચિમ આફ્રિકા દેશ સિયેરા લિયોનમાં હિંસાનો દોર હદ વટાવી ગયો ત્યારે યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ પરિસ્થિતિને કાબૂમાં લેવા શાંતિ સેના મોકલવાનો નિર્ણય લીધો. આને લગતો ઠરાવ નંબર 1270 તેની સલામતી સમિતિએ ઓક્ટોબર 22 1999ના રોજ પસાર કર્યો. શાંતિની બહાલીનું મુખ્ય દાયિત્વ ભારતના શિરે આવ્યું. આંતરવિગ્રહનો પૂળો ચાપનાર સશસ્ત્ર વિદ્રોહીઓની જંગલિયતનો પાર ન હતો એટલે મોટાભાગના પશ્ચિમી દેશો અને આફ્રિકી દેશો પણ તેમના સૈનિકોને એવી પરિસ્થિતિમાં સિયેરા લિયોનમાં તૈનાત કરવા તૈયાર ન હતા. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના જવાબદાર સભ્ય તરીકે ભારતે પોતાનું કર્તવ્ય બજાવ્યું અને ગુરખા રાઇફલ્સની 18મી ગ્રેનેડિયર્સની 2 બટાલિયન સિયેરા લિયોન મોકલી. ભારતની દરેક બટાલિયનમાં 800-900 જવાનો હોય છે. ખુશ્કી દળની માળખાકીય રચના મુજબ 4 બટાલિયન બરાબર 1 બ્રિગેડ, 4 બ્રિગેડ બરાબર 1 ઇન્ફન્ટ્રી એટલે કે પાયદળ ડિવિઝન અને 4 ડિવિઝન બરાબર 1 કોર. જવાબદારી અદા કરવાની નિષ્ઠા દાખવતી ભારતે બહુ મોટું જોખમ ઉઠાવ્યું કારણ કે સિયેરા લિયોનમાં તેનો હસ્તક્ષેપ કદાપી ન સાંકે તેવા સ્થાપિત હિતો ઘણા હતા. યુનોના બેનર હેઠળ શાંતિ સેના મોકલનાર ભારતે થોડા મહિના પછી તે હસ્તક્ષેપની કિંમત અતિ કષ્ટદાયક અને લાંબી કસોટી વડે ચૂકવવાનો વારો આવવાનો હતો. કસોટીની પૂર્ણાહુતિ થાય એ સાથે જોકે ભારતીય સૈન્યની તવારીખમાં બેમિસાલ કમાન્ડો ઓપરેશનનું ગૌરવશાળી પ્રકરણ લખાઈ જવાનું હતું. પ્રકરણ સાંભળો તો અતિશયોક્તિ વડે ભરપૂર ફિલ્મી થ્રિલર કથા જેવું લાગે છતાં વાસ્તવિકતાથી જરાય વેગળું નથી. ઓપરેશન ખુકરી નામનું તે પડકારભર્યું અભિયાન ભારતની પેરા કમાન્ડો ટુકડીએ 2000ની સાલમાં ગજબનાક રીતે પાર પાડ્યું. પરંતુ આગલે વર્ષે એટલે કે મે જુલાઈ 1999 દરમિયાન પાકિસ્તાન સામેના કારગિલ યુદ્ધ તરફ સમાચાર માધ્યમોનું ફોકસ લાંબો સમય મંડાયેલું રહ્યું. સિયેરા લિયોનમાં બનતી ઘટનાઓના ખબર તેને લીધે નેપથ્યમાં રહી જવા પામ્યા. બધું મળી 54 સ્વતંત્ર રાષ્ટ્રોવાળા આફ્રિકા ખંડમાં 71,740 ચોરસ કિલોમીટરનો સિયેરા લિયોન એવો દેશ કે જેના વિશે સરેરાશ ભારતીયોને ખાસ જાણકારી હોય નહીં. ઈસવીસન 1460માં પોર્ટુગીઝ વહાણવટીઓ તેના પ્રથમ મુલાકાતી બન્યા ત્યારે તે દેશને બદલે પ્રદેશ હતો. કેટલાક સમય બાદ યુરોપીય દલાલોએ ત્યાંના હપ્સી લોકોને પકડી અમેરિકા મોકલવાનું શરૂ કર્યું. ગુલામોના ખરીદ વેચાણનો અમાનવીય વ્યવહાર ઘણા વર્ષ ચાલ્યો. અમેરિકા પર ત્યાંના બ્રિટનનો કબજો હતો. અમેરિકી ક્રાંતિમાં બ્રિટન 1783માં હાર્યા પછી ગ્રાન્સવિલ શાર્પ નામના સજ્જન અંગ્રેજે 1787માં અમેરિકાના લગભગ 400 હપ્સી ગુલામોને છોડાવી સિયેરા લિયોનમાં કિનારાવર્તી જગ્યા પર વસાવ્યા. ગુલામીમાંથી મુક્ત થયેલા લોકોનું તે આવાસ સ્થળ માટે તેનું નામ ફ્રી ટાઉન રાખ્યું. વખત જતા તે લાખોની આબાદીવાળા શહેર તરીકે ફેલાયું અને સિયેરા લિયોનનું પાટનગર બન્યું. સામ્રાજ્યવાદી બ્રિટને સિયેરા લિયોનમાં પેસારો કર્યો. 1896માં તેના પર વાલીપણું જમાવ્યું. 65 વર્ષ સુધી રાજ કર્યું અને 1961માં તેને સ્વતંત્રતા આપી. આ ભૂતપૂર્વ ગુલામોને દેશ લોકશાહી ઢબે સ્વશાસન કરવાની લાયકાત ધરાવતો ન હતો. વારાફરતી 7 લશ્કરી સરમુખ તિયારોએ મનમાની કરી પોતાની ધાક બેસાડવા માટે લોકો પર જુલામો ગુજાર્યા તેમજ દેશનું ધન લૂંટ્યું. પશ્ચિમી રાષ્ટ્રોના દબાણ હેઠળ આખરે 1996માં લોકતાંત્રિક રીતે મતદાન યોજાયું અને તેમાં ચૂંટાયેલા અહમદ કબાહ નામના રાજકીય નેતા સિયેરા લિયોનના પ્રમુખ બન્યા. લોકશાહી અલ્પાયુ નીવડી કેમ કે બીજા વર્ષે લશ્કરી બળવો થતા પ્રમુખ કબાહે પોતાનો જાન બચાવવા રાતોરાત ભાગી પડોશી દેશ ચીનનો આશ્રય લીધો. વિશ્વમંચ પર રાષ્ટ્ર તરીકે સિયેરા લિયોનની મામૂલી હેસિયત જોતા તેને લગતી આવી રાજકીય બાબતો જણાવવામાં આપણને રસ ન પડે, પરંતુ 1997 અને 1998 દરમિયાન ત્યાં બનતી કરપીણ ઘટનાઓ વિશ્વભરની ધ્યાન ખેંચી રહી હતી. સિયેરા લિયોનને પૃથ્વી પરનું નર્ક કહી શકાય એટલી હદે પરિસ્થિતિ ત્યાં બદતર હતી. ચોમેર હિંસાનું અને ભયનું વાતાવરણ હતું. સામાજિક વિજ્ઞાનનો નિયમ છે કે પુષ્કળ નૈસર્ગિક સમૃદ્ધિ ધરાવતા દેશમાં કાં તો પ્રજાજનો બધી રીતે સુખી થાય અથવા તો તે દેશ સરિયામ અરાજકતામાં સરી જાય, અને સિયેરા લિયોનમાં એ જ નિયમ તેની નકારાત્મક અસર દાખવી રહ્યો હતો. નૈસર્ગિક સમૃદ્ધિ ત્યાં હીરાની ખાણો હતી. આપણે ત્યાંની ગોલકોંડા તેમજ પન્ના જેવી એકાદ બે નહીં પરંતુ અનેક હતી. સર્વસામાન્ય ધારા પ્રમાણે દેશની કુદરતી સંપત્તિ પર માલિકી હક નાગરિકો વતી જે તે ચૂંટાયેલી સરકારનો હોય. જ્યારે સિયેરા લિયોનમાં રેવોલ્યુશનરી યુનાઇટેડ ફ્રન્ટ એટલે કે RUF સશસ્ત્ર બળવા કોરોના સંગઠન મોટાભાગની ખાણો પર કબજો જમાવીને બેઠા હતા. ભારતની કમાન્ડો ફોજનો પનારો ઓપરેશન ખુકરીના નામે તેમની સાથે પડવાનો હતો. શૌર્યની અને ધૈર્યની લાંબી કસોટીમાંથી જવાનોએ પસાર થવાનું હતું. ઓડિસેન્કો નામના ક્રાંતિકારી માજી સૈનિકે નો મોર સ્લેવ્સ નો મોર માસ્ટર્સ પાવર એન્ડ વેલ્થ ટુ ધ પીપલ એવા સુભાષિત પ્રકારના સ્લોગન નીચે રેવોલ્યુશનરી યુનાઇટેડ ફ્રન્ટ એટલે કે RUF સંગઠન 1991માં સ્થપાયું. પણ હીરાની કુબેર ખાણોમાં જોત જોતામાં તે સ્લોગનનું બાષ્પીભવન કરી નાખ્યો. સિયેરા લિયોન હીરા વડે ઉભરાતો દેશ છે એમ જાજી અતિશયોક્તિ વગર કહી શકીએ, કારણ કે ઘણી જગ્યાએ હીરા ભૂગર્ભની ખાણોને બદલે નદીના પટના કાપમાં ઝડી આવે છે. કાપની રેતીને ચાળી નાખવા સિવાય વધુ શ્રમ કરવાનો રહેતો નથી. આ દ્રષ્ટિએ જોતા હીરા લગભગ રેઢા પડ્યા હોય અને ગમે તે વ્યક્તિ સહેલાઈથી તે મેળવી લે. 1935માં પહેલીવાર નદી કિનારાના અને નદી તળિયાના કાપમાં વર્ષ દહાડે મળી આવતા હોવા છતાં એ રત્નોનો પુરવઠો હજુ ખૂટ્યો નથી. સિયેરા લિયોનની મોઆ ટાઇયા, રોકેલ અને સેવા નામની ચાર મુખ્ય નદીઓ અને તેમની વિશાખા પણ હીરા વડે સમૃદ્ધ છે, અને કાર્બનના બનેલા તે કિંમતી નંગો સાવ નધણિયાતા પડ્યા હોય છે. બગાવતી ફોડી સેન્કોહના RUF સંગઠનનો ડોળો હીરાના આવા ભંડાર પર હતો. સુભાષિત જેવું પેલું મૂળ સ્લોગન પડતું મૂકી એણે પોતાનો ઇજારો સ્થાપવા બે અમાનુષી કૃત્યો કર્યા. કોઈ પણ વ્યક્તિ હીરા કાઢવાની કે નદી પટ પરથી વીણી લેવાની પણ હામ ન કરે તે માટે ધાક બેસાડવા હજારો નિર્દોષોના કાંડા બરછી વડે કાપી નાખ્યા. ઘણા બાળકોને ઠૂંઠા બનાવી દીધા. લોકો મતદાન ન કરી શકે અને તેથી દેશમાં લોકશાહી પ્રણાલીએ ચૂંટણી ન યોજી શકાય તે પણ નાગરિકોના કાંડા નાબૂદ કરવા પાછળનો બીભત્સ આશય હતો. અમુક લોકોના વળી પગ કાપી નાખવામાં આવ્યા. ઓડિસેન્કોહના RUFનું બીજું અમાનુષી કૃત્ય 8-10 વર્ષના બાળકોને AK-47 રાઇફલ પકડાવવાનું હતું. બાળકોને કેફી પદાર્થના બંધાણી કરી મૂકી તેમને ખૂના મરકી ચલાવવાની ફરજ પડાતી હતી. આ જ જંગલિયતપણું નિરંકુશ ચાલ્યું અને તે માત્ર હીરા માટે કે જેમનો સોદો કરી RUF એટલે કે રિવોલ્યુશનરી યુનાઇટેડ ફ્રન્ટના નરાધમો બદલામાં શસ્ત્રો મેળવતા હતા. રક્તપાત દ્વારા મેળવાતા હીરા એટલે કે બ્લડ ડાયમંડ્સ તરીકે ઓળખાતા થયા. પરંતુ હીરાના વિશ્વ બજારને તથા વિકસિત દેશોને તેમની સાચી ઓળખ ત્યારે જ મળી કે જ્યારે 2006માં અભિનેતા લિયોનાર્દો દ કેપ્રિયોને ચમકાવતી એ નામની ફિલ્મ બની. માનવ અધિકાર પંચે સિયેરા લિયોનના બ્લડ ડાયમંડનો બહિષ્કાર કરવા પ્રચાર કાર્યક્રમ ચલાવ્યો, પણ તેથી RUF માટે ફરક પડ્યો નહીં. પડોશી દેશ લાઇબેરિયાનો મતલબી પ્રમુખ ચાર્લ્સ ટેલર RUFના હિંસાખોરોને AK-47 અને હેકલર એન્ડ કોચ G3 એસોલ્ટ રાઇફલ તથા RPG-7 રોકેટ પ્રોપેલર્ડ ગ્રેનેડ લોન્ચર જેવા શસ્ત્રો પૂરા પાડતો હતો. બદલામાં બ્લડ ડાયમંડ સસ્તા ભાવે મેળવી યુરોપીય દાણચોરોને મોંઘા ભાવે વેચતો હતો. કાર્બનનો બનેલો હીરો એવી વસ્તુ છે કે જે એરપોર્ટ પર સ્કેનર યંત્રમાં પકડાય નહીં, તથા એરપોર્ટ પરના સિક્યુરિટી બંદોબસ્તના કૂતરાઓને પણ તેની ગંધ આવે નહીં. આ ગેરનૈતિક લેવડદેવડ જોતા લાઇબેરિયન પ્રમુખ ચાર્લ્સ ટેલર પડોશી સિયેરા લિયોનના આંતરવિગ્રહને સળગાવવા માટે અને સળગતું રાખવા માટે એકંદરે જવાબદાર હતો. કોઈક રીતે આંતરવિગ્રહનો છેડો આવે તે આશયે પશ્ચિમી આફ્રિકી દેશોએ ભેગા મળી RUF પર દબાણ લાવ્યા. ઓક્ટોબર 1997માં યુદ્ધ વિરામ કરાવ્યો અને પડોશી ગિનીમાં આશરો લેનાર અહમદ કબ્બાહ માર્ચ 1998માં પ્રમુખ તરીકે ફ્રી ટાઉન પાછા ફર્યા. યુદ્ધ વિરામ થયો છતાં ન થયો બરાબર હતો. યુદ્ધ ગુનાઓ એટલે કે વોર ક્રાઇમ્સ બદલ સિયેરા લિયોનની સર્વોચ્ચ અદાલતે મોતની સજાનો ચુકાદો આપેલો તે ફોડી સેનકોહ કાળકોટડીમાં હતો. યુદ્ધ વિરામની પૂર્વ શરત મુજબ તેને છોડી મૂકવો પડ્યો. એટલું જ નહીં, બલ્કે પ્રમુખ અહમદ કબાહે તેને પ્રધાનમંડળમાં લેવો પડ્યો અને ખાતું પણ ન છૂટકે હીરાની ખાણોના કારોબારનું સોંપ્યું. આ ટ્રેજેડી હતી. અપરાધખોર રેવોલ્યુશનરી યુનાઇટેડ ફ્રન્ટ RUF ને સત્તામાં ભાગીદારી મળી. આતંકી ફોડી સેનકોહની કૃપા દ્રષ્ટિ નીચે બ્લડ ડાયમંડની દાણચોરી વધી અને તેની સમાંતર હિંસા પણ વધી. એક ગણતરી મુજબ RUF બ્લડ ડાયમંડ દ્વારા વર્ષે 12.5 કરોડ ડોલર કમાતું હતું. નિર્દોષ પ્રજાજનોએ 1991 થી શરૂ કરીને 1999 સુધી તેની શી કિંમત ચૂકવી હતી. અંદાજે 20,000 લોકોએ કાંડા ગુમાવ્યા હતા. 11,000 બાળકો એસોલ્ટ રાઇફલ વડે ખૂના મરકી ફરતા હતા. 75,000 લોકો માર્યા ગયા હતા અને લાખો લોકોએ ઘરબાર છોડી સીમા પાર જતા રહેવું પડ્યું હતું. સિયેરા લિયોનનું અર્થતંત્ર તેમજ શાસનતંત્ર સાવ પડી ભાંગ્યું ત્યારે મુક્ત ચૂંટણી પર આધારિત લોકશાહી સ્થાપવા સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાને ત્યાં દરમિયાનગીરી કરવાનું જરૂરી લાગ્યું. સલામતી સમિતિના ઠરાવ પ્રમાણે જે પીસ કીપિંગ ફોર્સ મોકલવાનું નક્કી થયું તેનો મુખ્ય એજન્ડા માફિયાગીરી ચલાવતા RUF બગાવતીઓને નિઃશસ્ત્ર બનાવવાનું હતું. આના સિવાય યુનોનું પ્રતિનિધિત્વ કરતી અમુક દેશોની ટુકડી તેના ઉપક્રમે સિયેરા લિયોનમાં જુદા જુદા રાહત કાર્યો સંભાળવાની હતી. લેબલ તરીકે પીસ કીપિંગ ફોર્સ વજનદાર જણાય છે, કેમ કે તેમાં ફોર્સ શબ્દ છે. હકીકતે આવી ફોજને જે તે દેશના આંતરવિગ્રહને થાળે પાડવા ફોર્સ એટલે કે શસ્ત્રો વાપરવાની છૂટ નથી. યુનોના કાયદા કાનૂનોમાં જુદી કલમો હેઠળ વર્ણવેલા અપવાદરૂપ સંજોગોને બાદ કરતા અન્ય પરિસ્થિતિમાં યુનોની ફોજનું કાર્ય સામસામા પક્ષોને મંત્રણા ટેબલ પર લાવી તેમની વચ્ચે સુલેહ શાંતિ કરાવવાનું હોય છે. હથિયારબંધોને સમજાવટ વડે નિઃશસ્ત્ર બનાવવા અને શસ્ત્રોના પુરવઠા જપ્તીમાં લેવા તે પણ આવા કાર્યનો ભાગ છે. સૈનિકો ગમે તે દેશના હોય પણ તેઓ યુનોના છત્ર નીચે હોવાનું બતાવવા એટલે કે સંઘર્ષગ્રસ્ત મુલ્કમાં પોતાની ઓળખ સ્પષ્ટ કરવા ભૂરી એટલે કે બેરેટ કેપ પહેરે છે. શાંતિ સેનાના વાહનો, બખ્તરિયા ગાડીઓ અને બહુધા પ્લેન તથા હેલિકોપ્ટર્સ પણ સફેદ રંગેલા હોય છે. જોનાર વ્યક્તિને તરત સંકેત મળી જાય કે તેઓ લડાઈમાં સંડોવાયેલા એકેય પક્ષમાં નથી, માટે તેમના પર વાર કરવો નહીં. આ જાતની આચારસંહિતાનું પાલન RUFના બહારવટિયા જલાદો કરે તેની શી ખાતરી હતી. અમેરિકા તથા પશ્ચિમી દેશો પોતાના સૈનિકોને જોખમમાં મૂકવા તૈયાર ન હતા. બ્રિટને પણ હાજરી પુરાવવા પૂરતો જ સાથ દીધો. જોકે ચીનુક પ્રકારના અમેરિકી બનાવટના હેલિકોપ્ટર્સ પૂરા પાડ્યા તે મોટી વાત હતી. બાકી ભારત, નાઇજીરિયા, કેન્યા, ઘાના, નેપાળ, સ્લોવેકિયા, ગિની વગેરે દેશોના સૈનિકો વડે શાંતિ સેનાનું ગઠન કરવામાં આવ્યું. યુનોની સલામતી સમિતિએ ફોર્સ કમાન્ડર તરીકે ભારતના મેજર જનરલ વિજયકુમાર જેટલીને નિયુક્ત કર્યા. યુનોના મહામંત્રીનું પ્રતિનિધિત્વ નાઇજીરિયન ડિપ્લોમેટ ઓલુયેમી એડિનજીને સોંપવામાં આવ્યું, જેઓ મેજર જનરલ જેટલીને સહયોગ આપવાને બદલે તેમના કાર્યમાં ફક્ત અડચણો નાખવાના હતા. નાઇજીરિયન લશ્કરી અફસરને ફોર્સ કમાન્ડરનો હોદ્દો ન અપાયો. નાઇજીરિયા પશ્ચિમી આફ્રિકી દેશ સિયેરા લિયોનને પોતાના રાજકીય પ્રભાવ ક્ષેત્રનો દેશ ગણતું હતું. આ ક્ષેત્રમાં ભારતની પેશકદમી નાઇજીરિયન સરકારને કઠતી હતી. નાઇજીરિયન એડિનજીના ચંચુપાત ઉપરાંત મેજર જનરલ વિજયકુમાર જેટલીની પરેશાનીમાં ઉમેરો કરવાના હતા. એક તો યુનોના તત્કાલીન મહામંત્રી કોફી અન્નાન, જેમનું વતન આફ્રિકાનું ઘાના હતું, વખતો વખત ફોન કરી તેઓ નાની નાની બાબતો પર જેટલી પાસે ખુલાસા માગ્યા કરવાના હતા. વધુ ત્રાસદાયક ડખ્ખો સરહદી લાઇબેરિયાના બ્લડ ડાયમંડ મર્ચન્ટ પ્રમુખ ચાર્લ્સ ટેલરને નડવાનો હતો. સિયેરા લિયોનના આંતરવિગ્રહમાં થતા તમામ હિંસાત્મક અનર્થોની જડ હતા. મેજર જનરલ VK જેટલીનું કાર્ય વધુ મુશ્કેલ એ વાતે બનવાનું હતું કે તેઓ ફોર્સ કમાન્ડર હોવા છતાં કયા દેશના સૈનિકોને ફરજ માટે સિયેરા લિયોનના કયા વિસ્તારમાં ગોઠવવા તે નક્કી કરવાની સત્તા તેમને ન હતી. યુનોની સલામતી સમિતિએ તે અધિકાર પોતાના હસ્તક રાખ્યો હતો. આની પાછળનું લોજિક સમજવું મુશ્કેલ હતું. જમીની વાસ્તવિકતા શી છે અને તેને અનુલક્ષીને કેવો ફોજી બંદોબસ્ત ગોઠવવાનું જરૂરી છે તે ફોર્સ કમાન્ડર સારી રીતે જાણતો હતો. ન્યુયોર્કમાં બેઠેલા સલામતી સમિતિના સભ્યો નહીં, ઘણું કરીને એ જ મુદ્દા પર જોડાયેલી મજાની વાત એ છે કે ઘાના દેશના પીસ કીપિંગ સૈનિકો પાટનગર ફ્રી ટાઉનની સુવિધાજનક હોટલમાં પડ્યાપાથરા રહી શકાય તે માટે કોઈને કોઈ બહાનું કાઢીએ રાખવાના હતા. આ સૈનિકોને બહાર કાઢી ફરજ પર લગાડવામાં જેટલીના નાકે દમ આવવાનો હતો. હેલિકોપ્ટરમાંથી તેમની હિલચાલનું મોનિટરિંગ કરવું પડવાનું હતું. યુનોના મહામંત્રી કોફી અન્નાનનો દેશ ઘાના અને મનમાની કરતા સૈનિકોનો દેશ પણ ઘાના, એ વાત માત્ર યોગાનુયોગ હતી કે પછી કશુંક બીજું કારણ હતું? અગાઉ સિયાચીન બ્રિગેડના કમાન્ડર રહી ચૂકેલા મેજર જનરલ પીકે જેટલીએ ઝીલવાનો થતો સૌથી મોટો પડકાર તો એ છે કે સિયેરા લિયોનમાં તેમણે જે તે શાસનતંત્ર નીચેના રેગ્યુલર આર્મી સાથે નહીં પરંતુ આદમખોર વાઘદીપડા જેવા અત્યંત ઘાતકી પ્રકૃતિના જાલીમો સાથે બાથ ભીડવાની હતી. યુદ્ધને લગતી જીનીવા સમજૂતીના નિયમો તે નિષ્ઠુરોને લાગુ પડતા ન હતા. સૈનિકોના કાર્યનું આદેશો દ્વારા નિયમન કરતી જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ બધા દેશોના સૈન્યોમાં હોય તેનો પણ આરયુએફમાં સદંતર અભાવ. તેથી એ બગાવત સંગઠનનો દરેક માથા ફરેલ શસ્ત્રધારી સજાપાત્ર યુદ્ધગુનો આચર્યાના ડર વિના પોતાના મિજાજ પ્રમાણે મનમાની કરતો હતો. અને મિજાજે તો એ દરેક જણ ક્રૂર હતો. ક્રૂરતાની ભયંકરતા January 5, 1999 થી January 12, 1999 દરમિયાન જોવા મળી કે જ્યારે આરયુએફ યુનાઇટેડ ફ્રન્ટના હજારો જાલીમોએ પાટનગર ફ્રી ટાઉન પર કબજો સ્થાપી તે શહેરને સપ્તાહભરમાં કતલખાનામાં ફેરવી નાખ્યો, અનેક પરિવારોનો ખાત્મો કર્યો, કેટલાક સ્ત્રી પુરુષો ઉપરાંત 2-3 વર્ષીય ભૂલકાઓના પણ કાંડા બરછી વડે કાપી નાખ્યા, ભયના માર્યા જે નાગરિકો મકાનોમાં ભરાયા તે મકાનોને બળવાખોરોએ આગ ચાંપી દીધી. મેજર જનરલ વિજયકુમાર જેટલી સમક્ષ પ્રશ્ન હતો, સો ભરોસો કે સિયેરા લિયોનમાં ભારતીય જવાનો આરયુએફના દાનવોની આવી ક્રૂરતાનો શિકાર ન બને. મિશનનો પ્રારંભ November-December 1999 શાંતિસેના મોકલવા સાથે થયો, જેના ઘણા મહિના બાદ ઓપરેશન ખુફરીનો વારો આવવાનો હતો. શાંતિની બહાલી માટે જે ફોજ ભારતે મોકલી તેમાં 5-8 ગોરખા રાઇફલની તથા 18 ગ્રેનેડિયર્સની 2 બટાલિયન હતી. બેઉને કાશ્મીરમાં આતંકવાદીઓનો મુકાબલો કર્યાનો પાક્કો અનુભવ હતો. 18 ગ્રેનેડિયર્સના જવાનો તો કારગિલ યુદ્ધ દરમિયાન તેમની રેજિમેન્ટનો ડંકો વગાડી ચૂક્યા હતા. ભારતીય વાયુસેનાનો પણ ખાસ કરીને હેલિકોપ્ટર્સનો ખપ પડે એટલા માટે શાંતિસેનામાં સમાવેશ કરવામાં આવ્યો. વાયુસેનાએ પ્રારંભમાં ગ્રુપ કેપ્ટન BS સિવાચની આગેવાની હેઠળ MI-8 પ્રકારના જ 4 તેમજ ALU-8-3 ચેતક પ્રકારના 4 હેલિકોપ્ટર્સ ઉપરાંત 22 પાયલટ, 3 ટેકનિકલ ઓફિસર્સ તથા ગ્રાઉન્ડ સપોર્ટ માટે અન્ય 119 ટેકનિશિયન ફાળવ્યા. બધા હેલિકોપ્ટર્સ UN એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના શિરસ્તા અનુસાર સફેદ રંગવામાં આવ્યા હતા. હેલિકોપ્ટર્સ ફક્ત ટ્રાન્સપોર્ટ વાહતુકની ભૂમિકા માટેના હતા એટલે નિઃશસ્ત્ર હતા. સૈનિકોના પરિવહનનું તેમજ આકાશી નિરીક્ષક મથકોનું કાર્ય તેમણે બજાવવાનું હતું. શાંતિ સેનાના ભાગરૂપે આપણી 5-8 ગુરખા તેમજ 18 ગ્રેનેડિયર ફોજ ઉપરાંત ઘાના, જોર્ડન, નાઇજીરિયા, બ્રિટન, કેન્યા વગેરે દેશોની ટુકડીઓને મેજર જનરલ VK જેટલીએ મુખ્ય 1/2 ડઝન સ્થળોનો ચાર્જ સોંપ્યો. બધા સ્થળોએ જોખમ હતું કેમ કે તેઓ આરયુએફ બળવાખોરોના વર્ચસ્વ પ્રદેશમાં હતા. હકીકતે અગાઉ નોંધ્યું તેમ સિયેરા લિયોનના 2/3 વિસ્તાર પર આરયુએફનું માફિયા રાજ ચાલતું હતું. જેટલીએ પેટ્રોલિંગ અને પહેરા માટે ગણતરીપૂર્વક એ જ સ્થળો પસંદ કર્યા કે જેઓ સિયેરા લિયોન લાઇબેરિયાની સીમારેખા પર હતા. આ યોગ્ય વ્યૂહરચના હતી કારણ કે સીમારેખા દ્વારા જ દર મહિને 1000 કેરેટ હીરા દાણચોરી વડે લાઇબેરિયા મોકલાતા હતા. લાઇબેરિયાનો પ્રમુખ તે રત્નો યુરોપ પાઠવતો હતો અને જે પૈસા મળે તેમાંની કેટલીક રકમ શસ્ત્રો ખરીદી આરયુએફને પહોંચાડતો હતો. લોહિયાળ આંતર વિગ્રહનો તથા આરયુએફના અમાનુષી કૃત્યોનો છેડો લાવવા માટે હીરાની દાણચોરી અટકાવવાનું જેટલીની દ્રષ્ટિએ જરૂરી હતું. અલબત્ત શાંતિ સેનાનો સરહદી પહેરો આરયુએફને કઠે તે પણ દેખીતી વાત હતી. ખાસ તો કોયડુ નામના સારી એવી વસ્તીવાળા ગામમાં શાંતિસેનાએ નાખેલો કેમ્પ આરયુએફ વિદ્રોહીઓને તેમની હકુમત નીચેના વિસ્તારમાં અતિક્રમણ જેવો લાગ્યો. કોયડુની આસપાસનો પ્રદેશ હીરાના કુદરતી ભંડાર વડે સમૃદ્ધ હતો. જો હુકમી અને જુલમો વડે બળવાખોરો સ્થાનિક લોકો પાસે વેઢ્યું કરાવી હીરા કઢાવતા હતા. સરકારી અમલદારોની પણ તે વિસ્તારમાં જવાની હિંમત થતી નહીં. શાંતિસેનાને અપાયેલો મૂળભૂત એજેન્ડા વિદ્રોહીઓને સમજાવી તેમના શસ્ત્રો પાછા લેવાનો અને શાંતિમય જીવન માટે સામાજિક પ્રવાહમાં તેમને સામેલ કરવાનો હતો. એજેન્ડાને સાવ શેકચલ્લી છાપ ના કહો તો પણ આવા આશાવાદમાં તર્કના બદલે તરંગનું પ્રમાણ ઘણું વધારે હતું. ચોખ્ખી વાત તો હિંસાના બળ પર જ હિંસાની તસ્કરીનો ધંધો ચલાવતા આરયુએફ જલ્લાદો તેમના હથિયારો જતા કરે નહીં. પહેલી મે 2000ના દિવસે સ્પ્રિંગ છટકી અને બળવાખોરોનો મિજાજ ફાટ્યો. બનેલું એવું કે કોયડું ગામની બહુ છેટે પશ્ચિમ તરફ મેકેની ગામે 10 બળવાખોરોએ પોતાના હથિયારો શાંતિસેનાના કેમ્પને સુપરત કર્યા હતા. કેમ્પનો ચાર્જ યુનોના ઉપક્રમે કેનિયા દેશના સૈનિકોની ટુકડીઓ સંભાળતી હતી. શરણે થયેલા 10 બળવાખોરોનો કબજો આરયુએફના માથા ફરેલા આતંકીઓએ માગ્યો. માંગણી નકારી કાઢવામાં આવી, તેથી વિફરેલા સશસ્ત્ર વિદ્રોહીઓ હજારોની સંખ્યામાં મેકેની ઉપરાંત મેગબુરાકા પર ત્રાટક્યા અને કેન્યાના લગભગ 500 સૈનિકોને તથા ડઝનેક લશ્કરી નિરીક્ષકોને બાનમાં લીધા. મેજર જનરલ જેટલી માટે આપત્તિની તો હજુ શરૂઆત હતી. નિશસ્ત્રીકરણની કાર્યવાહી અર્થે સરહદ નજીક કેલાહુન ગામે પણ કેમ્પ હતો, જ્યાં આપણી 5-8 ગોરખા રાયફલની 2 કંપનીઓ તૈનાત હતી. બીજી મે 2000ની સવારે એટલે કે આરયુએફ હુમલાખોરોએ મેકેનીમાં અને મેગબુરાકામાં કેન્યાની છાવણીને તારાજ કરી. તેના બીજા દિવસે કેલાહુન પડાવના ગોરખા રાયફલના કમાન્ડર્સ આરયુએફના સ્થાનિક સરદારને નિશસ્ત્રીકરણ માટે સમજાવવા રૂબરૂ તેમના મથકે પહોંચ્યા. કઈ જાતનું સ્વાગત થવાનું હતું તેના અંગે કમાન્ડર્સ અંધારામાં હતા. મેકેનીમાં અને મેગબુરાકામાં આગલા દિવસે જે બન્યું તેના ખબર ભારતીય કમાન્ડર્સને મળ્યા ન હતા. જાણકારી હોત તો તેઓ આરયુએફના સરદારની મુલાકાત લેવાનું જોખમ લેત નહીં. વિફરેલા સરદારે કમાન્ડર્સને અટકાયતમાં લેવડાવ્યા. જુદા જુદા 13 દેશોના જે લશ્કરી નિરીક્ષકો કમાન્ડર્સની સાથે ગયા તેમને પણ બાનમાં લઈ લેવામાં આવ્યા. આ ઘટના પછી તો 5-8 ગોરખા રાયફલની કેલાહુન છાવણી માટે પણ ખતરો જાગ્યો. ભારતીય વાયુસેનાના MI-8 હેલિકોપ્ટર્સ દ્વારા નિરીક્ષણ કરાયું ત્યારે પરિસ્થિતિ નાજુક હોવાનો ચિતાર મળ્યો. હથિયારબંધ આરયુએફના બગાવતીઓ ઠેર ઠેર દેખાતા હતા અને છાવણી તેમની વચ્ચે ઘેરાયેલી હતી. અહીં 223 ગુરખા જવાનો હતા, ઉપરાંત જુદા જુદા દેશોના કુલ 11 લશ્કરી નિરીક્ષકો હતા, જેમનું કાર્ય માત્ર યુનોના શાંતિલક્ષી ધારાધોરણો જળવાતા હોવાની પ્રત્યક્ષ ખાતરી કરવાનું હતું. શાંતિ સેનાને બ્લેકમેલ કરવા અને પ્રદેશ ખાલી કરવાની ફરજ પાડવા કેલાહુનની છાવણીને બધું મળી 234 જણા માટે કેદખાનું બનાવી દીધી. કેલાહુનની દક્ષિણ તરફ દારૂ નામના મથકે ભારતની લગભગ પરિપૂર્ણ ગુરખા બટાલિયન હતી. બટાલિયનનું હેડક્વાર્ટર્સ પણ દારૂ હતું. કેલાહુનમાં ગુરખા કંપનીના જવાનો બાન પકડાયાનું જાણ્યા પછી બટાલિયનના નાયબ કમાન્ડર આરયુએફ સાથે વાટાઘાટો કરવા માટે પોતાના સહયોગી તથા 23 સૈનિકો જોડે કેલાહુન જવા ઉપડ્યા. દારૂથી રવાના થયા પછી 52 કિલોમીટર છેટે કુઈવા નામના ગામે લગભગ 200 સશસ્ત્ર વિદ્રોહીઓનો ભેટો થયો, જેઓ નશીલા પદાર્થના કેફમાં જણાતા હતા. બટાલિયનના નાયબ કમાન્ડરે સંજોગો વર્તીને બહુ શાંતિપૂર્વક વાત કરી અને રસ્તો ન રોકવા જણાવ્યું, પણ વિદ્રોહી સરદારે કેલાહુનમાં સ્થિતિ બહુ સ્ફોટક હોવાનું કહી પાછા વળી જવાની સલાહ આપી. જોકે પાછા વળવા ન દીધા, કુઈવા ખાતે જ અટકાયતમાં રાખ્યા. હિંસાખોરીમાં ગળાડૂબ પારકા દેશમાં 2 સ્થળે ભારતીય જવાનોને બંદી બનાવાયાને લીધે મેજર જનરલ વીકે જેટલી સામે મોટો પડકાર આવી પડ્યો, અને તે વધુ કરીને એટલા માટે કે જેમની ખોપરીમાં મગજને બદલે ગન પાવડર ભરેલો હોય એવા દુશ્મનો સામે હવે કામ પાર પાડવાનું હતું. એક વાતે જો કે વિદ્રોહીઓનો સહકાર મળ્યો. દારૂના બટાલિયન હેડક્વાર્ટર્સને તેમણે કેલાહુનમાં તથા કુઈવાનમાં બાન ભારતીય જવાનો માટે રોજે રોજ ખાધા ખોરાકી અને ઔષધો મોકલવાની છૂટ આપી. જવાનોને છોડવાના મૂળમાં તેઓ હતા જ નહીં. વિડંબના જુઓ, થોડા દિવસો પછી બળવાખોરોએ તેમની હિરાસતમાં રહેલા કેન્યાની ફોજના 500 સૈનિકોને મુક્ત કરી દીધા. આમાં કમાલ લાઇબેરિયા દેશના પહેલા બ્લડ ડાયમંડના પ્રમુખ ચાર્લ્સ ટેલરનો હતો. સિયેરા લિયોનના હીરા ખરીદી તે રિવોલ્યુશનરી યુનાઇટેડ ફ્રન્ટને ખટાવતો અને તેના જાલીમોને શસ્ત્રો પણ પૂરા પાડતો, માટે તે માફિયા સંગઠન પર તેની ગોડફાધર જેવી પકડ હતી. કેન્યાના સૈનિકોને તેણે છુટકારો અપાવ્યો, પણ ભારતના જવાનો પર તે ન રીઝ્યો. ભારત સામે ચાર્લ્સ ટેલરને શો વાંધો હતો? આનો જવાબ તો એ જાણે, પરંતુ સંભવિતપણે વાંધો એ હોય કે મેજર જનરલ વીકે જેટલી સિયેરા લિયોન લાઇબેરિયા સરહદે નાકાબંધી જેવા કેમ્પ સ્થાપી અને બીજી તરફ નિશસ્ત્રીકરણની પ્રોસેસ હાથ ધરી. ચાર્લ્સ ટેઇલરનો બ્લડ ડાયમંડનો ધંધો બગાડી રહ્યા હતા, શાંતિ બહાલ કરવામાં પ્રવૃત્ત હતા, જ્યારે ચાર્લ્સ ટેઇલરનો સ્વાર્થ અશાંતિમાં હતો. આમ છતાં ભારતના વિદેશ મંત્રાલયની સૂચના મુજબ ઘાના દેશ ખાતેના ભારતીય હાઈકમિશનર વખતો વખત લાઇબેરિયાનો પ્રવાસ ખેડી પ્રમુખ ચાર્લ્સ ટેઇલરને મળતા રહ્યા અને તેમનો સહકાર માગતા રહ્યા. પ્રમુખે અંતે મહેરબાની કરી તો ફક્ત એટલી કે બટાલિયન હેડક્વાર્ટર્સ દારૂથી કે લાહુન જતી વેળા જે 23 ભારતીય જવાનોને કુઈવા ખાતે બાનમાં લેવાયેલા તેમને ચાર્લ્સ ટેઇલરે 29 જૂન 2000 રોજ છોડી મુકાવ્યા. કિલાહુનમાં ઘેરાયેલા 223 ગોરખા જવાનો માટે નસીબના કમાળ ન ખુલ્યા. પરિસ્થિતિએ જુલાઈ 2000 સાલમાં એકદમ પલટો લીધો. વિદ્રોહી લોકોએ કિલાહુનમાં જવાનોને પહોંચાડાતો ખોરાકનો પુરવઠો અટકાવી દેવા ઉપરાંત બીમાર જવાનોને હેલિકોપ્ટર મારફત દારૂ હેડક્વાર્ટર્સે ખસેડવા માટે અનુમતિ પણ ન આપી. કટોકટીની આવી હાલતમાં વગદાર પશ્ચિમી દેશોનો સાથ મળવાની સહેજે અપેક્ષા રહે, પરંતુ તે પણ ન મળ્યો. અમેરિકા સહિત બધા દેશોએ મોટું ફેરવી લીધું. સિયેરા લિયોનની યુએન શાંતિ સેનામાં બ્રિટિશ સૈનિકો માત્ર દેખાવ પૂરતો નિશસ્ત્રીકરણની કાર્યવાહીમાં ભાગ લેતા હતા. બ્રિટન તેના ચિનુક પ્રકારના ડબલ રોટર હેલિકોપ્ટર્સ ઉપલબ્ધ બનાવતું અને ત્યાં પોતાની ફરજ પૂરી થયાનું ગણી લેતું હતું. મુખ્ય કાર્ય તો ભારતના 223 ગોરખા જવાનોને કોઈક રીતે બચાવવાનું હતું અને ફૂડ સપ્લાય બંધ થયા પછી તો એ કાર્ય તાકીદે કરવું જરૂરી હતું. ભલે 5-8 ગોરખા રાઇફલ્સના જવાનો ભારતીય હતા, પરંતુ સિયેરા લિયોનમાં તેઓ ભારતને બદલે યુનોનું પ્રતિનિધિત્વ કરતા હતા. જવાનોની સલામતી એ યુનોની સલામતી સમિતિના બધા સભ્ય દેશોની જવાબદારી બનતી હતી. મેજર જનરલ વી કે જેટલીને છેવટે સ્પષ્ટ જણાવવા લાગ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા પર મદાર રાખવો નકામો હતો, ભારતે પોતે જ સક્રિય બનવું પડે તેમ હતું. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય પણ લાંબી વિચારણા બાદ એ જ મંતવ્ય પર આવ્યા. ઓપરેશન ખુકરી એવા નામે કમાન્ડો અભિયાનનો પ્લાન થોડા દિવસમાં ઘડી કાઢવામાં આવ્યો. ઓપરેશનનો ચાર્જ DGMO એટલે કે ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન લેફ્ટનન્ટ જનરલ NC વિજને સોંપવામાં આવ્યો, જેઓ વખત જતા ભૂમિદળના સેનાપતિ તરીકે જનરલના હોદ્દે બઢતી પામવાના હતા. હવે સિયેરા લિયોનમાં જે પણ ગતિવિધિ થાય તેના ચિત્રમાં ભારત કેન્દ્ર સ્થાને રહેવાનું હતું. બ્રિટિશ ચિનુક હેલિકોપ્ટર્સ વાપરવા મળે એટલા પૂરતો જ પારકા દેશનો તેમાં સહયોગ હતો. ઓપરેશન ખુકરીને સફળ અંજામ દેવાનું કામ આપણા સ્પેશિયલ ફોર્સિસનું એટલે કે કમાન્ડો સૈનિકોનું હતું. ભૂમિદળની આવી બટાલિયનોના લેબલ આગળ પેરા વિશેષણ લગાડાતું હતું. હવાઈદળના કમાન્ડો યુનિટ ગરુડ અને નૌકાદળના યુનિટ માર્કોસ યાને મરીન કમાન્ડો તરીકે ઓળખાતા હતા. ભૂમિદળની 2 પેરા બટાલિયનના 135 કમાન્ડોને ઓપરેશન ખુકરી માટે પસંદ કરવામાં આવ્યા. વાયુસેના એર સપોર્ટ માટે એટલે કે ગ્રાઉન્ડ એટેક માટે રશિયન બનાવટના MI-35 પ્રકારના ગનશીપ હેલિકોપ્ટર્સ ફાળવ્યા. આ જર્મન હેલિકોપ્ટર્સને રશિયાએ ફ્લાઇંગ તોપખાનાનું સ્વરૂપ આપ્યું હતું. આકાશમાંથી શત્રુઓ પર મારો ચલાવવા 23mm ડબલ બેરલ તોપ ગોઠવી હતી, જે પ્રતિ મિનિટે 3400-3600 દરે ગોળા છોડી શકતી હતી. હેલિકોપ્ટરના ડાબા અને જમણા પડખે 6.5 મીટર લાંબી પાંખો નીચે ગોઠવી શકાતા બીજા શસ્ત્રો વધારે ઘાતક હતા. દરેક પડખે 2 લેખે કુલ 4 એન્ટીટેન્ક ગાઈડેડ મિસાઇલ ઉપરાંત 57mm વ્યાસ ધરાવતા બધું મળી 128 રોકેટને 4 ઝુમખામાં ગોઠવી શકાતા હતા. આ રોકેટને ખરું જોતા રોકેટ પ્રોપેલ્ડ ગોળા કહેવા જોઈએ, કારણ કે રોકેટ તો ગોળાને માત્ર આગળ તરફ વેગ આપવા માટે અને દૂરના અંતરે પહોંચાડવા માટેના હતા. 2 પાયલટ વડે સંચાલિત MI-35 હેલિકોપ્ટરને આવા શસ્ત્રોની અવેજીમાં 100 કિલોગ્રામના તથા 250 કિલોગ્રામના બોમ્બ વડે પણ સજ્જ કરી શકાતું હતું. ઓપરેશન ખુકરી માટે પસંદ કરાયેલા બીજા શસ્ત્રોમાં 120mm વ્યાસની મોર્ટાર તોપોનો તથા 105mm વ્યાસની હળવી ફિલ્ડ ગનનો સમાવેશ થતો હતો. આ સિવાય BMP જેવા ટૂંકા અક્ષરો વડે ઓળખાતી સૈનિક વાહક બખ્તરિયા ગાડી હતી, જેનું રશિયન ભાષામાં પૂરું નામ બોએ વાયા મશીના પેખોટી હતું. સમાંતર ભૂમિકામાં ફાઇટિંગ વેહિકલ પણ હતી. આપણા ભૂમિદળને રણગાડી જેવા પૈડાવાળી અને 33mm જાડું બખ્તર ધરાવતી 700 રશિયન BMP-2 ખરીદી હતી. અને પછી ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા ઘર આંગણે પ્રોડક્શન શરૂ કર્યું હતું. આ બખ્તરિયા સૈનિક વાહક કમ લડાયક વાહનના શસ્ત્રો 30 mm વ્યાસના નાળચાની તોપ, 7.62 mm મશીન ગન અને 2 એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ્સ. ઓપરેશન ખુકરી માટેના વધુ એક શસ્ત્રનો પણ ઉલ્લેખ કરવો પડ્યો. સ્વીડિશ બનાવટની તે 84 mm વ્યાસની રિકોઇલલેસ યાને કે ફાયરિંગની પ્રક્રિયા તરીકે બેક ન મારતી રાઇફલ હતી. નાળચાનો બહોળો વ્યાસ જોતા દેખાવમાં તે રાઇફલ જેવી ન લાગે, છતાં વર્ગીકરણ રાઇફલ તરીકે કરાયું હતું. વ્યાસના આંકડા મુજબ તે 84 કલ ગુસ્તાવ નામે ઓળખાતી. કારગિલ યુદ્ધ દરમિયાન પણ ભારતીય સૈન્યએ વાપરેલી તે રાઇફલને ખભા પર મૂકી ફાયરિંગ કરવું પડતું. કેમકે 8.5 કિલોગ્રામ વજનને લીધે બાવડાના જોરે તે સ્થિરતા જાળવી શકાય નહીં. ઉલ્લેખનીય વાત એ છે કે 84 કલ ગુસ્તાવ 3.1 કિલોગ્રામનો તોપગોળો છોડે, બુલેટ નહીં, વળી પ્રહાર વખતે ફાટવાને બદલે દુશ્મનના માથે હવામાં ફાટે એ પ્રકારના તોપગોળા વાપરી શકાતા હતા. આ છેલ્લો મુદ્દો યાદદાસ્તમાં સંગ્રહી રાખજો, કારણ કે ઓપરેશન ખુકરી વખતે 84 કલ ગુસ્તાવની તે વિશિષ્ટતા મોટો ફરક પાડી દેવાની હતી. ઇજિપ્સિયન્સ એરલાઇન્સના વિમાનમાં પ્રવાસ કેળી બે પેરાના 135 કમાન્ડો સિયેરા લિયોનના પાટનગર ફ્રી ટાઉન પહોંચ્યા અને ત્યાંથી હેલિકોપ્ટર્સ દ્વારા તેમને હેસ્ટિંગ્સ નામના એરફિલ્ડ પર લાવવામાં આવ્યા. એરફિલ્ડ વપરાતું ન હતું, આથી તેમના પડાવની નોંધ લેવાય તેવી સંભાવના ઓછી હતી. અહીં રિહર્સલ માટે તેમના રોકાણ દરમિયાન ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન DGMO લેફ્ટનન્ટ જનરલ NC વિજય અને ડેપ્યુટી અફસર મેજર જનરલ JJ સિંહે પૂર્વ તૈયારીના અવલોકન માટે હેસ્ટિંગની એરફિલ્ડની મુલાકાત લીધી. NC વિજની માફક JJ સિંહ પણ કેટલાક વર્ષ બાદ ભારતીય ખુશકી દળના સેનાપતિ નિયુક્ત થવાના હતા. કમાન્ડો ઓપરેશન જોખમી હતું. ભારતના પક્ષે જાનહાનીનું પ્રમાણ ન્યૂનતમ રહે તેની પૂરજી કાળજી લેવાની ખાતરી તેઓ કરવા માંગતા હતા. ઓપરેશનની સફળતાનો બધો મદાર દુશ્મનોની સંખ્યા, તેમની જે તે સ્થળે જમાવટ, તેમના શસ્ત્રોના પ્રકારો, તેમની હિલચાલ, તદુપરાંત 5-8 ગુરખા રાઇફલના 223 જવાનોને જ્યાં ગોંધી રાખવામાં આવેલા તે કેલાહુન છાવણીની ભીતરની તથા બહારની ભૌગોલિક સ્થિતિ વગેરેને લગતી ગુપ્ત બાતમી મેળવવા પર રહેવાનો હતો. આ માહિતી વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વની લેખાય, પણ અજાણ્યા મુલકમાં અને હિંસાખોરોના માફિયા રાજમાં તે મેળવવાનો એકે સ્ત્રોત ન હતો. એક મોકો જોકે ખુશકિસ્મતીએ સાંભળ્યો હતો. બળવાખોરોએ કેલાહુનમાં ભારતના 223 ગુરખા જવાનોને બંદી બનાવ્યા તે પછી શરૂઆતના સપ્તાહોમાં સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાને ક્યારે બીમાર પડતા જવાનોને સારવાર માટે દારૂ ખાતેના બટાલિયન હેડક્વાર્ટર્સે ખસેડવાની છૂટ હતી. હેલિકોપ્ટરના ભારતીય પાયલોટોએ એ વખતે કેલાહુન છાવણીનું અને તેની ફરતેનું ભૌગોલિક નિરીક્ષણ કરી શક્યા હતા. એટલું જ નહીં પણ તક ઝડપી તેમણે પૂરા ક્ષેત્રના ફોટા પાડી લીધા હતા. કેમ્પ ફરતેના ભૂપૃષ્ઠની રચના જાણવા મળી એ મોટી વાત હતી. છાવણી પર ત્રાટકવા બે પેરાના કમાન્ડોને લાવતા હેલિકોપ્ટર્સ જેના પર લેન્ડિંગ કરી શકે એવી સમતળ ભૂમિ છાવણીના અડાઅડ કશેક છે કે કેમ તે જાણવું અગત્યનું હતું, અને જાણકારી મળી પણ ખરી. આ બધો સમય રેવોલ્યુશનરી યુનાઇટેડ ફ્રન્ટના સ્થાનિક સરદાર જોડે વાટાઘાટો તો ચાલુ જ હતી. કેલાહુનમાં રહેતો સરદાર તે માટે વખતો વખત દારૂ ખાતે બટાલિયનના હેડક્વાર્ટર્સ પર આવતો હતો. કેલાહુન અને દારૂ વચ્ચેના આંટાફેરા માટે UN શાંતિ સેના તરફથી વાહનની સગવડ તેને કરી આપવાનું નક્કી થયું. ત્યારે ચબરાક મેજર જનરલ જેટલીએ બે પેરાના ગુરખા કમાન્ડો ઓફિસર કેપ્ટન ધીરજ થાપાને લશ્કરી વાહનો ચલાવતા ડ્રાઈવર તરીકે આગળ ધરી દીધો. હોદ્દો જ ડ્રાઈવરનો હોવાનું એ સરદારના મગજમાં ઠરાવ્યું. કેપ્ટન થાપાને કેલાહુન છાવણીની અંદર પ્રવેશ મળ્યો. મનોમન છાવણીનું મેપિંગ કર્યું અને ટચુકડા ડિજિટલ કેમેરા વડે ચૂપી રીતે ફોટા પણ ખેંચ્યા. કઈ જગ્યાએ 5-8ના ગુરખા જવાનોને રાખવામાં આવેલા તેનીએ જાણકારી મેળવી લીધી. જાસૂસીનો તે ક્રમ 2 અઠવાડિયા સુધી ચાલ્યો. થાપાની અસલિયત ત્યારબાદ ખુલ્લી પડી, પરંતુ તે RUFના સકંજામાં આવ્યો નહીં, ડ્રાઇવિંગની નોકરી છોડી દીધી. મેજર જનરલ જેટલીને પ્રાપ્ત થયેલી બાતમીમાં જરા ચિંતાકારક હોય તો તે એ કે કેલાહુન દારૂ વિસ્તારમાં RUFનું સૈન્યબળ ખાસ્સું હતું. વિદ્રોહીઓ પૈકી મોટા ભાગના તો સિયેરા લિયોનના ભૂતપૂર્વ સૈનિકો હતા અને બ્લડ ડાયમંડના લોભમાં સરકાર વિરુદ્ધ બગાવતે ચડ્યા હતા. એટલે કે હીરાનો સરકારી ધંધો તેમણે પોતાના હસ્તકનો કરવો હતો અને કર્યો પણ ખરો. આથી RUFનું ગઠન લશ્કરી માળખાકીય રચના મુજબનું હતું. કેલાહુન દારૂ પ્રદેશમાં આરયુએફની 6 બ્રિગેડ હતી. દરેક બ્રિગેડમાં 4 બટાલિયન હતી અને દરેક બટાલિયનમાં સરેરાશ 960 સશસ્ત્ર બળવાખોરો હતા. બટાલિયન વળી 240 જણાની 4 કંપનીઓમાં અને કંપની 4 પ્લેટૂનમાં વહેંચાયેલી હતી. વિદ્રોહીઓ AK-47 અને હેકલર એન્ડ કોચ એસોલ્ટ રાઇફલ ધરાવતા હતા. પણ ભારત સામે વધુ મોટો ખતરો રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ દાગતા RPG-7 પ્રકારના લોન્ચરનો હતો. આ એક્સપ્લોઝિવ બારૂદ ભરેલી 2.25 કિલોગ્રામ વજનની અને રોકેટ થ્રસ્ટ વડે પ્રતિ સેકન્ડે 300 મીટરની ઝડપે ધસી જતી ગ્રેનેડનો ધડાકો રણગાડીના 280 મિલીમીટર જાડા બખ્તરમાં 5 સેન્ટીમીટર વ્યાસનું ગાબડું પાડી નાખે તેવો જોરદાર થતો હતો. આમ મેજર જનરલ VK જેટલીની ફોજની પ્રતિદ્વંદીઓની સંખ્યા તેમજ શસ્ત્રોની બાબતમાં કમજોર ન હતા. ભારતના પક્ષે જાનહાની ઓછામાં ઓછી થાય એ માટે ઓપરેશન ખુકરી બહુ યુક્તિપૂર્વક અને યોજનાપૂર્વક અમલમાં મૂકવાનું હતું. કમાન્ડો અભિયાન શરૂ થવાના આગલા 3 દિવસો એટલે કે જુલાઈ 13, 14, 15 શસ્ત્રો અને સૈનિકોને તૈનાત કરવામાં વીત્યા. અભિયાનનું પ્રમુખ લક્ષ્ય કેલાહુનમાં સપડાયેલા 223 ગુરખા જવાનોને ઉગારી તેમને દારૂ ખાતેના બટાલિયન હેડક્વાર્ટરમાં લાવી દેવાનું હતું. આથી કેલાહુનને તથા દારૂને એકમેક સાથે જોડતો રસ્તો ભારત માટે જાણે કે સરહદી રણમોરચો બની રહેવાનો હતો. આ માર્ગ પર કુઈવા, મોબાઈ, પેન્ડેમ્બુ, ગિહુન અને કેનેવા એ 5 મુખ્ય તેમજ મોકાના સ્થળોને કબજે મેળવાય એટલે RUF બળવાખોરો માટે સંપૂર્ણ માર્ગે નાકાબંધી લાગી શકે તેમ હતી. મેજર જનરલ જેટલી એ જ ધ્યેય સિદ્ધ કરવા માંગતા હતા, કેમ કે પૂરો માર્ગ અંકે કર્યા પછી કેલાહુનના 223 ગુરખા જવાનોને સહી સલામત રીતે દારૂના બટાલિયન હેડક્વાર્ટર્સે લાવવાનું કામ સરળ બની જવાનું હતું. 13, 14 અને 15 જુલાઈ 2000ના દિવસોએ કેલાહુનની વધુમાં વધુ નજીક કેનેવા નામના સ્થળે તોપગોળાનો ભંડાર જમીન રસ્તે લાવવામાં આવ્યો. ભારતીય વાયુસેનાના ગંજાવર MI-26 હેલિકોપ્ટર્સ ત્યાંથી એ તોપગાળા સાથે દારૂ જવા ઉપડ્યા. કમાન્ડો એટેકનું લોન્ચિંગ પેડ જો કે કેનેમાં હતું, ફ્રી ટાઉનથી શાંતિ સેનાનું C-130 હર્ક્યુલસ વિમાન 2 પેરાના કમાન્ડોને ત્યાં લાવ્યું. 2 ચીનુક હેલિકોપ્ટર્સ પણ ત્યાં આવી પહોંચ્યા. એટેકની શરૂઆત ભારતના MI-35 તેમજ ઓપરેશન ખુકરી માટે ખાસ શસ્ત્ર સજ્જ બનાવવામાં આવેલા MI-17 ગનશીપ હેલિકોપ્ટર્સે કરવાની હતી. દુર્ભાગ્યે ખરાબ વાતાવરણના લીધે બંને પ્રકારના હેલિકોપ્ટર્સ મોડા પડ્યા હતા. ઉત્તરના કેનેવાનું અને દક્ષિણે આવેલા દારૂ આ બંને સ્થળોએ વધુ મળી MI-26 પ્રકારના 3 મહાકાય હેલિકોપ્ટર્સ, 7 MI-8 તથા 2 ચીનુક હેલિકોપ્ટર ઉપરાંત 1 C-130 હર્ક્યુલસ વિમાનના 2 હિસ્સે વેચાયેલા કાફલા હતા. ઓપરેશન ખુકરીનો એટેક દ્વારા અમલ ક્યારે શરૂ થવાનો છે અને છાવણીમાંથી નીકળી છૂટવા માટે ક્યારે તૈયાર રહેવાનું છે તે કેલાહુનમાં નજરકેદ 5-8 ગુરખા રાઇફલ્સના જવાનોએ તેમની પાસેના છૂપા સેટેલાઇટ ફોન દ્વારા જણાવી દેવાયું હોત. હુમલાનો દિવસ જુલાઈ 15, 2000 હતો. બ્રિટનનું C-130 હર્ક્યુલસ વિમાન બળવાખોરોના વાયરલેસ સંદેશા વ્યવહારનું જામિંગ કરી દેવા માટે પરોઢે 4 વાગ્યે આકાશમાં ચડ્યું. અગાઉ નોંધ્યું તેમ સિએરા લિયોનના પાટનગર ફ્રી ટાઉનથી આપણા 2 પેરા કમાન્ડોને કેનેવા લાવવામાં આવ્યા હતા. બ્રિટિશ C-130 આકાશમાં ચડ્યું. તે પછી 2 કલાકે એટલે કે સવારે 6 વાગ્યે 2 ચીનુક હેલિકોપ્ટર્સે તેમને કેલાહુન પાસે ઉતાર્યા. ચીનુકમાંથી લટકતા દોરડા પર સરકીને કમાન્ડો જમીન પર ઉતર્યા. કેલાહુન છાવણી ત્યાંથી 2 કિલોમીટર છેટે હતી. બંને હેલિકોપ્ટર્સ ત્યાર પછી 3 ભારતીય MI-8 સાથે અને તદઉપરાંત આપણા ગનશીપ એટેક હેલિકોપ્ટર્સના રક્ષણ નીચે છાવણી તરફ ગયા અને બંધકો પૈકી 44 જણાને ઉગારી લીધા. આમાં 11 મિલિટરી નિરીક્ષકો હતા, 1 કેદી અંગ્રેજ હતો, બાકીના 32 જવાનો ભારતીય હતા અને બીમાર હતા. આથી બચી નીકળવા માટે તેમને પ્રાધાન્ય અપાયું. હેલિકોપ્ટર્સનો ઘોંઘાટ સાંભળીને ચેતી ગયેલા RUF વિદ્રોહીઓ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું, પરંતુ ભારતના ગનશીપ હેલિકોપ્ટર્સે તોપગાળાનો અને રોકેટનો મારો ચલાવી તેમને શાંત કરી દીધા. પૂર્વ યોજના અનુસાર ભારતની 18 ગ્રેનેડિયર બટાલિયનના જવાનોએ કોતુમા, કુઈવા અને મોબાઈ નામના મથકો સર કર્યા. બળવાખોરોની વધુ જમાવટ પેન્ડેમ્બુમાં હતી, કારણ કે એ તેનું બ્રિગેડ હેડક્વાર્ટર હતું. ભારતીય જવાનોએ MI-35 ગનશીપના રોકેટ અને તોપગાળા 120 mm વ્યાસના મોર્ટારની તોપો અને બીએમપી બખ્તરિયા વાહનોની તોપ મશીન વડે મારો ચલાવી બળવાખોરોની હરોળ ભાંગી નાખી. સંઘર્ષ બહુ લાંબો ચાલ્યો. સાંજે 6-7 વાગ્યે પેન્ડેમ્બુ ભારતીય ફોજના કબજામાં આવ્યું. હવે સવાલ કેલાહુનમાં 75 દિવસ થયે ગોંધી રખાયેલા શેષ ભારતીય જવાનોને છોડાવવાનો હતો. આ કામ બે પેરાના કેપ્ટન ધીરજ થાપા અને તેમની સાથે બીજા 5 કમાન્ડો જવાનોએ કરવાનું હતું. ચિનુક હેલિકોપ્ટર દ્વારા તેઓ છાવણી પાસે ઉતર્યા. ચિનુકે ત્યાર પછી વિદાય લઈ લીધી એટલે દુશ્મન ક્ષેત્રમાં 6 જણાની સ્થિતિ મરો યા જીતીને પાછા ફરો જેવી હતી. અતિસ્ફોટક બારૂદનો ભરપૂર જથ્થો તેમની પાસે હતો, જેમાં ડિટોનેટર પણ હતું. છાવણીની અંદરના 5-8 ગુરખા રાઇફલ્સ જવાનોને ભાગી છૂટવાના સમયની આગોતરી જાણ હતી. સેટેલાઇટ ફોન દ્વારા તેમને વાકેફ કરી દેવાયા હતા. આથી તેઓ પોતાના અશોક લેલન અને મહિન્દ્રા જીપ વાહનોમાં તૈયાર બેઠા હતા. દરેક વાહન સફેદ રંગ વડે રંગાયેલું હતું અને ભૂરા રંગમાં યુએન મૂળાક્ષરો પેઇન્ટ કરાયા હતા. કેલાહુન છાવણી સિયેરા લિયોનમાં તેમનો અસલ પડાવ હતો, માટે 223 જણાને પૂરા પડે એટલા વાહનો પણ ત્યાં હતા જ. કેપ્ટન ધીરજ થાપા અને 5 કમાન્ડો આરયુએફના બળવાખોરોની નજર ચૂકવતા છાવણી પરતેની દિવાલ સુધી પહોંચ્યા. દિવાલ ખાસ જાડી ન હતી. બરાબર 6:15 મિનિટે હાઈ એક્સપ્લોઝિવ દારૂગોળાના ધડાકાએ તેનો 5-6 મીટર લાંબો હિસ્સો ખોલી નાખ્યો. જેલ તૂટી કે તરત જ ગુરખા જવાનો સાથેના વાહનો બહાર ધસતા આવ્યા. ગુરખા ચાલકોએ બને તેટલી ઝડપે વાહનોને દારૂ હેડક્વાર્ટર તરફ મારી મૂક્યા. રાતભર વરસાદ પડેલો, માટે રસ્તો કાદવવાળો હતો અને ટ્રકો ફોરવ્હીલ ડ્રાઈવ હોવા છતાં કાદવમાં પૈડા ખૂપી જતા પ્રવાસમાં ફરી અને રૂકાવટ આવતી હતી. સમય કિંમતી હતો. બળવાખોરો તેમની ટોયોટા પિકઅપ વેનમાં અને ખુલ્લી ટ્રકોમાં પાછળ ને પાછળ આવી રહ્યા હતા. ભાગેડુ કાફલાની આગેવાની લેનાર બે પેરાના મેજર અજય મુખર્જી ચિંતામાં આવી પડ્યા, કારણ કે તેમના વાહનો અને બળવાખોરોના વાહનો વચ્ચેનું અંતર ઘટીએ જતું હતું. બળવાખોરો માટે તે ઘટી અને ફાયરિંગ રેન્જ જેટલું થયું કે તરત ગુરખા જવાનો તરફ ગોળીઓ છૂટવા લાગી. માત્ર AK-47 નહીં, RPG-7 રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ પણ તેમણે દાગી કે જેમાં બારૂદ તરીકે મહાવિસ્ફોટક RDX હતો. આતંકખોરોનું માનીતું રશિયન બનાવટનું તે શસ્ત્ર ભારે ઘાતક હતું. એક રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ પેરા કમાન્ડોના વાહનની નજીક વૃક્ષ જોડે ટકરાતા ફાટી અને તાંબાની અણીયાળી કરચોએ બે કમાન્ડોને જખમી કર્યા. મુશ્કેલીમાં વધારો એ વાતે થયો કે બળવાખોરોએ સુરંગોના ટોટા ફોડી કેલાહુન દારૂન માર્ગ પર કેટલીક જગ્યાએ ખાડા પાડી દીધા હતા. ભારતીય વાહનોને રોકવાની કે ધીમા પાડવાની એ ચાલ હતી. બીજી તરફ અજય મુખર્જીએ બળવાખોરોના માર્ગમાં રૂકાવટ નાખવા પોતાની રીતે પૂર્વ તૈયારી કરી રાખી હતી. પરોઢ થયાની પહેલા જવાનોએ તેમની સૂચના મુજબ IED તરીકે કહેવાતા દારૂગોળા સાથે કેટલાક પાર્ટસ જોડી અને થોડી જ વારમાં બનાવી નાખતા ટેટા જેવા બોમ્બ રસ્તાની બે પડખે મુકાવ્યા હતા, જેમનો પલીતો રિમોટ કંટ્રોલ વડે ચાંપી શકાતો હતો. આ ધડાકાઓ જોકે ખાસ અસરકારક સાબિત થયા નહીં. આથી મુખર્જીએ રોકેટ અને મશીનગન વડે બળવાખોરો પર મારો ચલાવવાનો હુકમ કર્યો. વૃક્ષોનો ઝોન પસાર કરાયા પછી સહેજ મેદાની પ્રદેશ હતો. રાત્રે ત્યાં વરસાદ પડ્યો ન હતો. બળવાખોરોના વાહનો ઓર નજીક આવ્યા ત્યારે ભારતીય જવાનોએ તેમને 84 કેરાલ્ડ ગુસ્તાવનો પરચો આપ્યો. સ્વીડિશ બનાવટનું તે શસ્ત્ર આમ તો કહેવાતું રાઇફલ, પણ તેનું કદ 84 મિલીમીટરનો વ્યાસ અને રોકેટ પ્રોપેલ્ડ તોપગાડાની સાઇઝ જોતા તેને રોકેટ લોન્ચર તરીકે ઓળખવું વધારે યોગ્ય હતું. આ શસ્ત્રની ખૂબી એ કે તેનો ગોળો નિશાન પર ટીંચાવાને બદલે નિશાનની સહેજ ઉપર હવામાં ફાટે અને તેની કરચો સખત નુકસાન પહોંચાડી દે. બળવાખોરોનો તેનો ગજબનાક હદે ગોઝારો પરચો મળ્યો. હવામાં થતો દરેક ધડાકો 3-4 જણાને ટોયોટા પિકઅપ વેનમાંથી નીચે ખેરવતો રહ્યો. આ સંઘર્ષ લાંબો ચાલ્યો. કેલાહુનથી દારૂ સુધીનો ફાસલો 70 કિલોમીટરનો, માટે લગભગ 45 મિનિટ સુધી પેરા કમાન્ડો ઝઝૂમતા રહ્યા. આમાંથી તેમને માત્ર ભારતીય વાયુસેનાનું MI-35 ગનશીપ હેલિકોપ્ટર છુટકારો અપાવી શકે તેમ હતું, પણ તેનો કોઈ પતો ન હતો. હેલિકોપ્ટરે સહાય માટે અમુક સમયે આવી પહોંચ્યું એ નક્કી થયેલું, પરંતુ તેને ખરાબ હવામાન નડ્યું. 6:30 વાગ્યે તેનું આગમન થયું, જે પહેલાના 3 કલાકો ભાગી રહેલા ગુરખા ફોજ માટે કસોટીના નીવડ્યા હતા. હેલિકોપ્ટરે તોપગોળાની અને રોકેટની મુશળધાર વર્ષા આરયુએફના બળવાખોરો પર કરી અને સમગ્ર નાટક ખતમ કર્યું. 75 દિવસ સુધી બાનમાં રહેલા 5-8 ગુરખા રાઇફલ્સના 223 જવાનો આખરે દારૂ પહોંચ્યા અને મુક્તિની તાજી હવા માણી. ઓપરેશન ખુખરી સુખદ રીતે સમાપ્ત થયું, પણ તેમાં કડવો બોધપાઠ એ મળ્યો કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ વગેરે દેશો મુશ્કેલીના સમયે ભારતના પડખે રહેવાની દાનતવાળા ન હતા અને ભારતે સ્વબળે જ પોતાની દરેક સમસ્યાઓનો હલ લાવવો પડે તેમ હતો. ફેક્ટ ફાઇન્ડર પ્રશ્ન: મહાભારત જેમણે રચ્યું એ વેદવ્યાસ કોણ હતા? મહાભારતમાં બીજે ક્યાંય તેમના વિશે ઝાઝો ઉલ્લેખ જોવા મળતો નથી. પૌરાણિક ગ્રંથો અનુસાર વિષ્ણુના 10 નહીં પણ 24 અવતારો હતા અને યમુના નદીના દ્વીપ પર જન્મેલા વેદવ્યાસ તેમાં 21મો અવતાર હતા. જન્મ દ્વીપ પર થયો એટલે માતાએ તેમનું નામ કૃષ્ણદ્વૈપાયન રાખ્યું. યુવાન વયે વેદ અભ્યાસ માટે તેઓ માતાની અનુમતિ મેળવી બદ્રિકાશ્રમ જતા રહ્યા, તેથી તેમનું બીજું નામ બાદરાયણ પણ હતું. કૃષ્ણદ્વૈપાયનના સમયમાં એક જ વેદ હતો. ઊંડાણપૂર્વક તેમનું અધ્યયન કરતી વખતે તેમણે જોયું કે અમુક હદે એકમેકથી જુદા હોય એવા 3 વિષયોનો તેમાં ભેગ થયો હતો અને સ્પષ્ટતાના ખાતર એક વેદને જે તે વિષય પ્રમાણે 3 જુદા ગ્રંથમાં વહેંચવાની આવશ્યકતા હતી. આથી તેમણે વેદને અનુક્રમે સામવેદ, ઋગ્વેદ તથા યજુર્વેદ એમ 3 વેદોમાં 3 શીર્ષકો હેઠળ વહેંચ્યો. લાગે છે કે તેમણે 3 વેદોમાં સામવેદને ચડિયાતો લેખ્યો. શ્રી કૃષ્ણે પણ લખેલું છે કે વેદાનામ સામવેદોસ્મિહ, જેનો અર્થ થયો કે વેદોમાં હું સામવેદ છું. વખત જતા કૃષ્ણ દ્વૈપાયને અથર્વવેદને જુદો તારવ્યો, માટે કુલ 4 વેદો થયા અને દ્વૈપાયન ત્યાર પછી વેદવ્યાસ તરીકે ઓળખાવા લાગ્યા. આમ વેદ શબ્દનો અર્થ તો સ્વયં સ્પષ્ટ છે, પણ વ્યાસ શબ્દમાં અર્થને બદલે સૂચિતાર્થ રહેલો છે. સંસ્કૃતમાં વ્યાસ એટલે ગોઠવણી કરનાર, અને તે ગોઠવણી સ્વાભાવિક રીતે વિષયોની કે વસ્તુઓની યથાયોગ્ય વહેંચણી એટલે કે ડિવિઝન મુજબ કરવાની રહે છે. આ રીતે વ્યાસ એટલે વહેંચનાર, ડિવાઇડર એવો અર્થ નીકળે છે. ધારો કે મોટું વર્તુળ દોર્યું છે, જેને 2 સરખા ભાગે વહેંચવા માટે વચ્ચે આડી લીટી દોરેલી છે. આડી લીટી તે વર્તુળનો વ્યાસ કહેવાય છે, કારણ કે વર્તુળ તેના થકી વહેંચાયું છે. ફેક્ટ ફાઇન્ડર: જીવસૃષ્ટિમાં સૌથી મોટું હૃદય કયા પ્રાણીનું છે? જવાબ: જીવસૃષ્ટિમાં સૌથી મોટું પ્રાણી ઓછામાં ઓછી 100 મેટ્રિક ટનની ભૂરી વેલ છે, એટલે કે સર્વાધિક મોટું અને મહત્તમ વજન ધરાવતું હૃદય પણ તેનું છે. તેની પહોળાઈ 13.5 ફીટ એટલે કે અંદાજે 4 મીટર, લંબાઈ યા કહો કે ઊંચાઈ 5 ફીટ એટલે કે 1.52 મીટર અને વજન 180 કિલોગ્રામથી વધારે હોય છે. મધ્યમ કદનો માણસ તે હૃદયની મહાધમનીમાં એટલે કે મહાશિરામાં પ્રવેશી શકે છે. આ માપે જોતા ભૂરી વેલનું હૃદય લગભગ માનવ હૃદય કરતા લગભગ 640 ગણું મોટું છે. મિનિટમાં 8-10 વખત ધબકે છે અને દરેક ધબકારે સરેરાશ 220 લિટર જેટલા લોહીનું પંપિંગ કરે છે. પાણીની ઘનતા હવાની સરખામણીએ ઘણી વધારે હોવાના કારણે વેલના ધબકારાનો અવાજ 3.5 કિલોમીટર છેટે લગી સાંભળી શકાય છે. અવાજની ઝડપ હવામાં બરાબર પ્રતિ સેકન્ડ 343.2 મીટર અને પાણીમાં 1560 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. ભૂરી વેલ 100 મીટર નીચે તરતી હોય એ વખતે ધબકારાનો દર ઘટી અને મિનિટના 3 થઈ જાય છે. ફેક્ટ ફાઇન્ડર પ્રશ્ન: રાત્રે ઊંઘતા હો ત્યારે મચ્છર હંમેશા આપણા કાન પાસે કેમ ગણગણે છે? જવાબ: મચ્છરને આપણા કાન સાથે યારાના જેવું કશું નથી. લોહી ખેંચવા આપણી ત્વચા પર લેન્ડિંગની જગ્યા શોધતી વખતે કાન પાસે આવે ત્યારે પ્રતિ સેકન્ડે 1100-1200ના દરે વિંજાતી તેની પાંખોનો ગણગણાટ આપણે સાંભળીએ છીએ. અવાજ માદાનો હોય છે. નરનો ખોરાક લોહી નથી, ફૂલરસ છે. અંધારામાં લોહીના સ્ત્રોતને આપણે શોધી કાઢવા મચ્છર પરસેવો, હોર્મોન્સ, ત્વચા પરનો તૈલી પદાર્થ, એમિનો એસિડ્સ, દિવસભરની થકાવટને લીધે આપણા શરીરમાં પેદા થયેલો લેક્ટિક એસિડ, ઉછવાસ દ્વારા નીકળતો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વગેરેની ગંધ પકડે છે. એક મહત્વનો દિશા સંકેત તેને હુંફાળી વત્તા ભેજવાળી હવા રૂપે મળે છે. આ છેલ્લો મુદ્દો વર્ષો પહેલા કીટકશાસ્ત્રી સંશોધકોએ યોજેલા પ્રયોગના નિષ્કર્ષ રૂપે પ્રકાશમાં આવ્યો. હવાની મંદ લહેરો કાઢતા ત્રણ નળાકારો તેમને ગોઠવ્યા. પ્રથમ નળાકાર દ્વારા નીકળતી CO2 યુક્ત હવાની લહેર હુંફાળી તથા ભેજવાળી હતી. બીજા અને ત્રીજા નળાકારની હવામાં CO2 ખરો, પણ અનુક્રમ ફક્ત ભેજવાળી અને ફક્ત હુંફાળી હતી. આ પ્રમાણે જણાય આવે છે કે રાત્રે ઊંઘતા હો તે વખતે ઉચ્છવાસ એટલે કે CO2 ઉપરાંત હુંફાળી પ્લસ ભેજવાળી હવા મચ્છરને આકર્ષી લાવે છે.